वर्णिवेश रमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितम् सुरनरोत्तमेर्मुदा धर्मनन्दन् महं विचिन्तये। हे स्वामी अखिल ब्रह्माण्डना पूर्ण पुरुषोत्तम राजी रे जो मारा नाथ जी रे जो सदा ये सहाय। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये कोटि कोटि मुक्तपतये श्रीराजाधिराजाय नमो नमः। परात्पराय सर्वाधाराय सर्वनियामकाय सर्वप्रेरकाय सर्वप्रकाशकाय सर्वकर्मफलप्रदात्रे सर्वान्तर्यामिणे सर्वावतारिणे सर्वोपरि श्री स्वामी नारायणाय नमो नमः। ज्ञानानन्देक स्वरूप कारण कारण परम ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमो नमः। सदानंद दायिने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। एकाकी वनवासिने महातपस्विने अतिकृष तनवे कंद फूल फलाशिने श्री नीलकंठ वर्णी राजाय नमो नमः। लौजपुर आश्रम वासिने अति दयालवे संत जन प्रियाय साधु सेवारताय पार्षद वर्याय श्री सरजुदासाय नमो नमः। बालरूपाय महामनोहराय मंदमुखहासाय अति कोमलांगाय महासमर्थाय श्री घनश्यामाय दिव्यमूर्तये नमो नमः। आदि गुरुवे सद्गुरुवर्याय उभय देश मध्यस्थिने उभय देशाचार्योपरि महासमर्थ हरिस्वरूप निमग्न सर्व परमहंसेषु मुख्य श्री सद्गुरु गोपालानंद स्वामिने नमो नमः। सत्संग मातृ हरि गुरु तुल्य सर्व साधुता युक्त श्री मुक्तानंद मुनये नमो नमः। सर्वोपरि निष्ठावते महासमर्थ संत श्री गुणातीतानंद मुनये नमो नमः। पंडित प्रवर श्री नित्यानंद स्वामी ने कविवर श्री ब्रह्मानंद स्वामी ने विद्वान अपिदास मूर्ति सुखानंद मुनये त्याग वैराग्य संपन्न कृपानंद स्वामी ने सिद्ध मूर्ति शतानंद स्वामी ने एवं स्वरूपानंद स्वामी ने समाधिवते सच्चिदानंद स्वामी ने तस्य सेवक श्री सिद्धानंद मुनये च नमो नमः। महासमर्थ व्यापकानंद मुनये विद्वद वर्य श्री योगानंद स्वामी ने महासमर्थ श्री चैतन्यानंद स्वामी ने व्यवहार कुशल श्री आनंदानंद मुनये च नमो नमः। मम गुरु श्री राधारमण स्वामी चरण कमलेभ्यो नमो नमः। सर्वे परमहंसेभ्यो नमो नमः। सर्वधामस्त सर्वमुक्तेभ्यः प्रकट सर्वसाधु हरिभक्तेभ्यो नमो नमः। वाला भक्तों, श्री सहजानंद युवक मंडल भावनगर आयोजित पंच दिनात्मक सागर कथा सत्संग ज्ञान यज्ञ एवं आजनी रवि सभा विक्रम संवत 2070 फागण सुद बीजी आठम तारीख 9 मार्च 2014 ने रविवार छे। आ भावनगरवासी बधा भक्तो आजनी रवि सभा में शतानंद स्वामी कृत शिक्षा पत्र टीका एवं भाष्य की कथा सांभळवा उपस्थित थया छो। लोखंड बजार मंदिरे थी पूज्य लक्ष्मीनारायण स्वामी ना शिष्य शास्त्री अजय प्रकाशदासजी पधार्या छे। सरिता मंदिर थी पूज्य अक्षर जीवन स्वामी ना शिष्य अनिरुद्ध स्वामी एवं दादा गुरुना शिष्य गविया स्वामीना शिष्य अपना हवना जानीता जेने अपने महानुभाव स्वामी कहे छे देवनंदन स्वामी पधार्या छे। वाला सर्वे संतो ने भावनगर ना बधा वडीलो हरिभक्तो अमारा युवको अने वालू वालू बाल मंडल बधाई ने अमारा जय सुंदर। मौजमा बधा मौजमा। हवे अमे अहींया जे प्रगति मंडलनी वाड़ी मोटी विजयराजनगर भावनगर में आ शिक्षापत्रीने समझावा जईए छीए। थोड़ूक शांतिथी सांभळीने समजशो तो वात मनमां बेसशे। पहला तो हूँ 38મો श्लोक समझावीश, ए तो बहु समझवो कठिन नथी, पण पछीनो 39મો श्लोक थोड़ूक ध्यान थी सांभळीए तो बराबर बेसे। केम जे सांप्रदायिक सिद्धांत नो श्लोक छे। भगवान श्री हरिए अपना सौना कल्याण माटे पोताने हाथे वड़ताल में बेसीने 212 श्लोक लख्या, एने अपने शिक्षा नी पत्री कहीए छीए। रोजे बधा स्वामीनारायण संप्रदायना आश्रितो एने वाँचे छे। समझवानी बहु जरूर छे। आजे आपणे कथा करता करता 38મા श्लोके आव्या छीए। प्रथम श्लोक गान करीशुं।
यस्मिन् परिहिते पिस्युर् यस्मिन् परिहिते पिस्युर्
यस्मिन् परिहिते पिस्युर्
दृश्यान्यङ्गानि चात्मनः
दृश्यान्यङ्गानि चात्मनः
तद्दुष्यं वसनं नैव तद्दुष्यं वसनं नैव परिधार्यं मदाश्रितैः
परिधार्यं मदाश्रितैः
परिधार्यं मदाश्रितैः यस्मिन् परिहिते पिस्युर्
यस्मिन् परिहिते पिस्युर्
श्लोक गायो। હવે આનું ગુજરાતી ક્રમ બાય ક્રમ। જે વસ્ત્ર પહેરે થકે પણ પોતાના અંગો દેખાય એવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગીઓએ પહેરવું નહીં। કોણે ન પહેરવું? તમારે થોડું થોડું બોલવું પડશે। કોણે ન પહેરવું? અમારા સત્સંગીઓએ પહેરવું નહીં। વાત એ છે મદાશ્રિતે યસ્મિન પરિહિતે પી, અર્થાત જેને પહેરો છતાં પણ અંગો દેખાય. લુગડા પહેરો તોય તમે સમજી ગયા ને, તો એવા લુગડા નહીં પહેરવા. આ ગુજરાતી થયું. હવે આજ્ઞાની વ્યાખ્યા કરું છું. આ આજ્ઞા સમાજની વચ્ચે સભ્યતા અને શિષ્ટાચારથી વર્તવાની છે. આપણે સામાજિક બધા છીએ, સમાજની વચ્ચે રહીએ છીએ, એટલે સમાજમાં જેને રહેવું હોય તેણે સભ્યતા સાથે એવમ શિષ્ટાચારથી રહેવું જોઈએ, નહીં તો જંગલમાં જવું જોઈએ, ગુફામાં. અહીં શ્રી હરિજી મહારાજે આપણને વસ્ત્ર વિવેક શીખવ્યો છે. કયો વિવેક? વસ્ત્ર વિવેક. એવા કપડા ન પહેરવા કે જે પહેર્યા હોય છતાં અંગો દેખાતા હોય. એવા વસ્ત્ર ચાર પ્રકારના ગણી શકાય. એક ટૂંકા, ટુ ઝીણા, ત્રણ અતિ ફિટ, ચાર ફાટલા. પાંચમો આગળ ઉમેરશે મેલા. આવા વસ્ત્રને શ્રીહરિ ભૂંડા વસ્ત્ર કહે છે. કેવા વસ્ત્ર કહે છે? ભૂંડા, અર્થાત ખરાબ, અયોગ્ય. કેમ જે એવા વસ્ત્ર પહેર્યા છતાં ન પહેર્યા બરોબર ગણાય છે. હવે ધ્યાન દો, આજ દુનિયામાં આ આજ્ઞા ઘણાય લોકો પાળી શકતા નથી. એમાં કેટલાક સત્સંગી કુટુંબીઓના સભ્યો પણ સામેલ છે. આ આજ્ઞા એનાથી પડતી નથી. શિક્ષાપત્રીનો 38મો શ્લોક લોપે છે. માણસો કહેશો શું કામ લોપે છે ભાઈ? આ આજ્ઞા લોપવાનું કારણ શું? શું કામ લોપો છો? દુનિયામાં આ શ્લોક નથી પડતો એના કારણ મારી દ્રષ્ટિએ 100 હાથ છે. તમે બતાવો. પહેલું કારણ, મનમાં રહેલી અમર્યાદિત કામુકતા, વાસના, કામ વાસના, એને કામુકતા કહો. અને કંટ્રોલ થાય એવી નહીં હો, અમર્યાદિત, મર્યાદા તોડીને વર્તે એવી કામુકતા જેના જેના અંતરમાં છે, એ સ્ત્રી અને પુરુષ, વૃદ્ધ હોય યા યુવાન હોય, એ આ શ્લોક લોપે. કપડાં પહેરવામાં અવિવેક કરે ખરા. બીજું કારણ, અતિ ધનિક રોયલ ફેમિલી દેખાવાની ઘેલસા. અમે રોયલ ફેમિલી છીએ એમ વિદેશનું થોડું અનુકરણ કરશે. મુંબઈવાળા મુંબઈવાળાનું અનુકરણ, સુરતવાળા સુરતવાળાનું, પછી વડોદરાવાળા ને વડોદરાવાળાનું, પછી ભાવનગરવાળા, પછી ધીમે ધીમે ગામડાવાળા. હમ કિસી સે કમ નહીં હૈ, બોલો. રોયલ ફેમિલી શ્રેષ્ઠ કુટુંબ તરીકે એને સમાજમાં પોતાની છાપ ઊભી કરવી છે, એટલે ગમે એવા લુગડા પહેરે. બોલો, એને ઘેલસા કહું છું. ઘેલસાનો અર્થ સમજાય છે ને તમને? એક પ્રકારનું ગાંડ પણ. બીજું કારણ, ત્રીજું, લોકમાં પડી ગયેલો રિવાજ, ફેશનનું આંધળું અનુકરણ. ફેશનના આંધળા અનુકરણને કારણે પછી એ થઈ ગયો માર્ગ, પડી ગયો રિવાજ. હેલ્યું એકબીજાનું જોઈ જોઈને હેલ્યું. આ ત્રીજું કારણ છે, ગતાનુગતિકો લોક. ચોથું કારણ, તેથી થતા નુકસાનની અજ્ઞાનતા. માણસને એ જ નથી ખબર કે આનાથી નુકસાન થાય છે, એટલે એવા કપડાં પહેરે છે. પાંચમો કારણ, અતિ ગરીબાઈ, એની પાસે પૂરતા કપડા જ નથી, એટલે એ લોકો અંગો દેખાય એવા કપડા પહેરે ન પહેરે. છઠ્ઠું કારણ, અવધૂત ધર્મ. આપણા દેશમાં એવા અમુક ધર્મ છે, એ પણ કારણ છે. કોઈનું નામ નથી દેતો પણ સમજવાનું. વાલા ભક્તો, આવા છ કારણો વસાત આ આજ્ઞા પાળતી નથી, પાળી શકાતી નથી. આપણે અગરબીજા પાળતા નથી. તેમાંય પાંચમી અને છઠ્ઠી જે બાબત અહીં આવી એ અપવાદ તરીકે જાણવી, એટલે ચાર બાબત આપણી આગળ બચી. એક, મનમાં રહેલી અમર્યાદિત કામુકતા. બે, અતિ ધનિક રોયલ ફેમિલી દેખાવાની ગેલસા. ત્રીજી, ફેશનનું આંધળું અનુકરણ કરીને લોકમાં પડી ગયેલો રિવાજ. અને ચોથું, તેથી થતા નુકસાનની અજ્ઞાનતા. આ ચાર કારણ અકબંધ રહ્યા આ શ્લોક લોપવા માટેના. હવે વાલા ભક્તો, અપવાદની વાત કરી દઉં. આ સમાજમાં કેટલાક માણસો અતિ ગરીબ છે, કેટલાક તીવ્ર ત્યાગી વૈરાગીઓ સંન્યાસીઓ છે, કેટલાક બિચારા હાવ પરતંત્ર છે. આજે બધા છે ને એ પરજીવી છે, કોઈકને આધારે એને જીવવાનું છે, બીજા પર જીવન નિર્વાહ કરવાનો એમને છે. માટે આ શ્લોક એમને લાગુ પડતો નથી. કાઢને કે જો અતિ ગરીબ પરજીવી હોવાથી, ગરીબ હોવાથી એને ક્ષમ્ય ગણીશું આપણે. પરતંત્ર છે બિચારા, એના હાથમાં જ કાંઈ નથી, એ શું કરશે, એને પાળવું હોય તો નહીં પડે, માટે એને ક્ષમ્ય ગણો. હવે ત્યાગી વૈરાગ્ય અવધૂતો જે છે, ત્યાગ વૈરાગ્ય જ એમને માટે શિરમોળ છે, શોભાસ્પદ છે, શાસ્ત્રીય છે, એવમ ધાર્મિક પણ ગણાય છે. ઘણા સંપ્રદાયોમાં લુગડા ન પહેરે સાધુ સંતો સંન્યાસીઓ વસ્તીમાં પણ આવે છે, એ ધાર્મિક ગણાય છે. સુખદેવજી મહારાજ હસ્તિનાપુરમાં જ્યારે કથા કરવા આવ્યા પરીક્ષિતને, ત્યારે એમણે પણ કોઈ કપડું પહેર્યું નહોતું. એક એમની સ્થિતિ છે, એક એમની મસ્તી છે, માટે એ અપવાદ છે, એમને આ શ્લોક લાગુ પડતો નથી. પરંતુ સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે, મદાશ્રિતે હિ, મારા જે સાધુ સંતો ભલે ગમે એવા વૈરાગવાન હોય, સ્થિતિવાળા હોય, તોય એમણે કપડાં પહેરવા. આ સ્વામિનારાયણ ભગવાનની આગવી આજ્ઞા છે. ઓલી બધી વાતને ભગવાન માની રાખે છે, આદર કરે છે, તેમ છતાંય નૂતન રાહ બતાવે છે કે અમારા આશ્રિતો એ તો કપડાં પહેરવાના જ, વૈરાગ હોય, સ્થિતિ હોય, બ્રહ્મરૂપે રહેતા હો તો પણ. પૂર્વે કોઈએ એવું આચરણ કર્યું હોય તોય તમારે નહીં કરવાનું. એટલે શ્લોકમાં મદાશ્રિતે હિ આવું લખ્યું, મારા આશ્રિતોએ કોઈ ધર્મમાં પરંપરાથી ઓછા, ટૂંકા, ઝીણા, ફીટ, ફાટલા અથવા તો દિગંબર પહેરવાનું ચાલ્યું આવતું હોય તો ભલે, પણ આપણે એનું અનુકરણ કરવાનું થતું નથી, એવો અર્થ સ્પષ્ટ થાય છે. હવે ટૂંકમાં કહીએ તો, ઉપરોક્ત છ હેતુઓને કારણે સમાજમાં શિક્ષાપત્રીનો આ શ્લોક પડતો નથી. ભગવાન સ્વામિનારાયણની કરેલી આજ્ઞાઓ આપણે આ પાળી શકતા નથી. પરંતુ શ્રીહરિજી આ આજ્ઞા કરીને આપણને કયા પાપથી, કયા દુઃખથી, કયા કુફળથી બચાવવા માગે છે તે આપણે જાણવું જોઈએ. આ આજ્ઞા કરવા પાછળ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણનો આશય શું હતો એ ખાસ સમજવું જોઈએ. આશય નહીં સમજીએ તો આજ્ઞા પાળવાનો ઉત્સાહ નહીં જાગે. હવે એ વાત બતાવું છું. આ આજ્ઞા ન પાળીએ તો શું શું નુકસાની થાય, શું તકલીફ પડે, શું પાપ લાગે અને શું આપણું બગડે એ બાબતને આપની આગળ રજૂ કરું છું. જગજીવન મોદી નામના વડોદરાના એક ભાઈએ શિક્ષાપત્રીનું વિવેચન કર્યું છે. એમણે એવું જણાવ્યું છે કે વસ્ત્રો શરીરને ઢાંકવા માટે છે, ટાઢ તડકો અને વરસાદથી રક્ષણ કરવા માટે છે, પરંતુ એટલા પૂરતો જ એનો અર્થ નથી. આટલા પૂરતા જ વસ્ત્ર પહેરવાના હોતા નથી. વસ્ત્ર પહેરવાનો એક બીજો પણ અર્થ છે અને તે આશય જ મુખ્ય આશય છે. વસ્ત્ર પહેરવાનો મુખ્ય હેતુ તે શું? તો પોતે સામા માણસની મનોવૃત્તિને ઉત્તેજિત કર ન બને તથા દુષ્ટ ભાવનો પોતે ભોગ ન બને કોઈના, તે માટે વસ્ત્ર પહેરવા ખાસ જરૂરી છે. આ ખાસ આશય છે લુગડા પહેરવાનો, કે કોઈની વૃત્તિઓને આપણે બહેકાવીએ નહીં અને એના ભોગ ન બનીએ. ખાલી ટાટ તડકો હરે એટલા માટે લુગડા નહીં પહેરવાના. વાલા ભક્તો, હાલમાં વધી ગયેલા રેપનું કે ગેંગ રેપનું કારણ આ આજ્ઞા લોપ પણ છે. કોઈ માને ના માને, માનું હું એકલો. અનેક કારણો છે, પરંતુ આ કારણ પણ છે. ભગવાન સ્વામિનારાયણની કરેલી આ 37મા શ્લોકવાળી આજ્ઞા જો આપણી દુનિયા પાળે તો ઘણું ભલું થાય. રેપ ગેંગરેપથી બચીએ ખરા. રેપનો અર્થ તો જાણો છો ને, બલાત્કાર. ગેંગરેપ એટલે સામૂહિક બલાત્કાર. ઝીણા વસ્ત્રો પહેરવાથી અંગો વસ્ત્રહોહરા દેખાઈ આવે, તે નિર્લજ્જતાની નિશાની છે. એટલું જ નહીં, પરંતુ ચારિત્ર્ય ભંગનું નિમિત્ત પણ છે. શરીરના અંગો સાથે ચોંટી જાય એવા ફિટ વસ્ત્રો પહેરવાથી અંગો ઢંકાય તો ખરા, પણ અંગોની રૂપરેખા સ્પષ્ટ વર્તાઈ આવે એ પણ નિર્લજ્જતા છે અને પશુતા જ છે. એનાથી કંઈક સ્ત્રી પુરુષો ભાન ભૂલ્યા છે ને અપાર દુઃખ પામ્યા છે, અને તેવી નિર્લજ્જતાને કારણે થતા બળાત્કાર વગેરે દોષોથી આજે સમાજ દિન પ્રતિદિન વધારે વધારે પીડાતો જાય છે. સમાજ એવમ નિજાશ્રિતો તે પશુતાજન્ય મહાપીડાથી બચી જાય એવા આશયથી સમાજ અને પોતાના આશ્રિતો આ પશુતાજન્ય મહાપીડાથી બચી જાય એવા આશયથી ભગવાન સ્વામિનારાયણે આ આજ્ઞા કરી છે, આ શ્લોક લખ્યો છે. અને જે દિવસે સમાજમાં પુરુષો જાડા કપડાં પહેરતા અને બહેનો લાજ તાણતી, તે દિવસે આજથી 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે આ રીતનો વસ્ત્ર પહેરવાનો વિવેક બતાવ્યો છે. આ શ્રીજીની અગમ દ્રષ્ટિ છે. એને ખ્યાલ હશે કે આગળ દુનિયા આવી આવશે. શ્લોકમાં ચ આવે છે, ચકારાત લોક નિંદા સ્યાત. સતાનંદ સ્વામીએ શ્લોકમાં રહેલો ચ એમાંથી અર્થ કાઢ્યો કે ભાઈ, લોકમાં નિંદા થાય એવા કપડાંય ન પહેરતા. વસ્ત્ર વિવેકનો આ શ્લોક છે, આમાં બીજું કાંઈ નથી. પણ ઘણું બધું આમાં આપણું સુખ રહ્યું છે. એ આજે તો જે અંગો ઢાંકવાના હોય એનું જ અર્ધ ખુલ્લું પ્રદર્શન થાય છે. એવા જ વસ્ત્રો પહેરવાની ફેશન થઈ પડી છે સ્ત્રીઓમાં. તો ખાસ સ્ત્રીઓમાં તો ખાસ આવી વૃત્તિ જણાઈ આવે છે. પુરુષની નજર સ્ત્રીના અર્ધ ખુલ્લા અંગો તરફ જ ખેંચાય એવો જ એમને શોખ હોય છે. અને પુરુષોને કામોત્તેજના પ્રેરે અને એમાંથી અનેક પ્રકારના અનિષ્ટો નીપજે છે ભાઈ. તેને આજે મીડિયા દ્વારા આખું જગત જાણે છે. પછી કોઈ સીટી મારે, કોઈ બીજા ચાળા કરે, રેપ પણ થાય. હમણાં હમણાંના દિલ્હીના ગેંગ રેપે તો આખી દુનિયા હલબલાવી નાખે, વિકૃત ફેશન અને તેનું આંધળું અનુકરણ રજોગુણને પોષે છે ને અસભ્યતાની નિશાની છે. આવા વસ્ત્રોથી સહેજે સ્ત્રી પુરુષનું મન પરસ્પર બગડે છે, જેથી તે પાપના ભાગીદાર થાય છે, વાસના પોષાય છે, તેથી કલ્યાણ બગડે છે. લ્યો, ઠેઠ વાત ક્યાં આવીને ઊભી રહી? કલ્યાણ આવીને ઊભી રહી, મોક્ષે મોક્ષે વાત આવીને ઊભી રહી. જીવનો મોક્ષ બગડે છે, જન્મ મરણના ચક્કરમાં જીવ રખડે છે. આવા આવા ગેરલાભો, કુફળ મળે છે, દુઃખ મળે છે, નુકસાનીઓ થાય છે આ આજ્ઞા લોપવાથી. પોતાના આશ્રિતનું કલ્યાણ ન બગડે એવા આશયથી શ્રી હરિએ આ આજ્ઞા કરી છે વસ્ત્ર વિવેકની. માટે દરેક સત્સંગીઓએ, ભાઈ બહેનોએ આનો ખ્યાલ રાખવો જોઈએ, એમાં આપણું કલ્યાણ છે. કોનું કલ્યાણ છે? આપણું કલ્યાણ. આજના આધુનિક યુગમાં અતિ સ્પીડ વાળી જ્યારે ગાડીઓ બની, કંઈક માણસને મરી જતા આપણે જોયા ત્યારે નિયમ અસ્તિત્વમાં આવ્યો કે હેલ્મેટ પહેરો, બેલ્ટ બાંધો. આ સરકારના કાયદાઓ કોના માટે છે ભાઈ? આપણી લાઈફ બચાવવા માટે છે. આપણે મરી જાય રોડમાંથી, માથું ભટકાય ને હેમરેજ થતા, તો સરકારની દીકરી કઈ રાંડતી નથી, એને કોઈ નુકસાન નથી. પણ આપણે ઘણી વખત વાયડાયમાં, અહંકારમાં, ડાપણમાં ડાપણમાં નથી બેલ્ટ બાંધતા, નથી હેલ્મેટ પહેરતા. ભૂલ છે આપણે. હું જે ગાડીમાં બેસું ને એના ડ્રાઈવરને પહેલો બેલ્ટ બંધાવું, ને હું પણ બેલ્ટ બાંધીને જ બેહું, અમારો નિયમ. બેલ્ટ ન બાંધે તો મને હેઠો ઉતારી મૂકું, ભાગ તું મારો ડ્રાઈવર નહીં. ઠીક, કંઈક નજીકમાં સોસાયટીમાં જ ગાડી હાંકવાની હોય તો વાંધો નથી, પણ બાકી સહેજ મોટો રોડ આવે, ગાડીની સ્પીડ વધે તો બેલ્ટ બાંધી લેવો પડે. આજથી અમે પણ તમને કહીએ છીએ કે જે લોકો બેલ્ટ ન બાંધતા હો, હેલ્મેટ ન પહેરતા હો, તો મારી બે હાથ જોડીને વિનંતી છે, કટાણાના કઠણાઈના ન મરી જાવ માટે કહું છું, દયા કરજો તમારા ઉપર. તમે કોઈના ઉપર ક્યાં કરવાની છે? ભગવાન શ્રીહરિની જે આજ્ઞા છે એ આપણા ભલા માટે છે, આપણા કુટુંબના ભલા માટે છે, આપણા દીકરી દીકરાના ભલા માટે છે, બધાના ભલા માટે છે. એના શાસ્ત્રીય પ્રમાણો આપું છું. વચનામૃત ગઢડા અંત્યના 25માં મહારાજે એવું કહ્યું કે જે બાઈ માણસ હોય ને તે પોતાના અંગને ઢાંકીને લજ્જા સહિત વર્તે તે અમને ગમે છે. આ ભગવાન સ્વામિનારાયણે પોતાની અંત્યના 25માં વચનામૃતમાં સ્પષ્ટ રૂચિ બતાવી કે જે બહેન પોતાના અંગો ઢાંકીને લજ્જા સહિત વર્તે તે મને ગમે છે. માટે સત્સંગી બહેનોએ વિચારવું જોઈએ, સત્સંગી કુટુંબની મહિલાઓએ સમજવું જોઈએ કે આપણા ઈષ્ટદેવને જે ન ગમતું હોય તે આપણાથી કેમ કરાય. બીજા લોકો જે છે કે જેને સત્સંગ નથી, જે ભગત નથી, જે ધાર્મિક નથી, જે મન ફાવે એમ જીવે છે, ભલે એની સાથે તમે કોલેજમાં ભણતા હોય, તમારી બહેનપણીઓ હોય કે જે હોય તે સંબંધી હોય, એનું જોઈને આપણે સત્સંગી હોય એવું ન પહેરાય, એમ ન રહેવાય, ભેગા રહીએ, આવીએ, જઈએ, જાનમાં જઈએ, ફરવા જઈએ, પણ આપણે સત્સંગી છીએ ને એ સત્સંગી નથી, એટલે એને શિક્ષાપત્રી લાગુ ન પડે. આપણને તો ભક લઈને લાગવું પડે, આપણને તો તરત યાદ આવવું જોઈએ કે મારા પ્રભુને આવા કપડાં પહેરશું તો નહીં હારા લાગીએ, દુનિયાને હારા લાગશું પણ મારા ઈષ્ટદેવને હારા નહીં લાગી, અને દુનિયાને હારા લાગશું તો કોક સીટી મારશે, હુરિયો બોલાવશે, દાંત કાઢશે, કુટલ લઈને વાહે આવશે, બે શેરી સુધી આવીને પૂછશે, બેન કઈ ખરીદવાનું કહેજો હું ખરીદી દઈશ, કઈ બાજુ જવું, શાક લાવવાનું છે, અરે હું લાવી દઉં, બોલો સેવક થઈ જાય તમારા માટે લજ્જા સહિત વ્યવસ્થિત કપડાં પહેરીને જે બેન જીવન જીવે છે, બજારે નીકળે છે, પ્રભુ કહે છે કે એ મને ગમે છે, એના ઉપર મારો રાજીપો થાય છે, પણ ગમે એવા લુગડા પહેરીને ગમે એમ નખરા કરીને ઊભી બજારે નીકળે ત્યારે ભગવાનને હસવું આવે છે કે હેત તારી, હા તો સત્સંગી કુટુંબનું ફરજન છે, શું છે આ બધું? સદાચાર દીપમાં એવું લખ્યું છે, અતિ સૂક્ષ્મમ ચ દૃશ્યાંગમ સ્ફાટિતમ જાલ સન્નિભમ નધાર્યમ મલિનમ વાસો ધાર્યમ સૂચિ ઘનમ ચ તત્. અર્થાત વાલા ભક્તો, અતિ સૂક્ષ્મ કપડાં ન પહેરો, દૃશ્યાંગમ કપડાં પહેરવા છતાં જે શરીરને બતાવે છે, શરીર પૂરું ઢંકાતું નથી, એવા કપડાં ન પહેરો. ઘણી વખત આમ તો એ કપડું પહેરે શરીર ઢંકાઈ જાય છે, પણ જો વરસાદ આવે ને કપડું પલળે તો જાણે ન પહેર્યું હોય લુગડું એવા દેખાય, માટે એ ધ્યાન રાખવું જરૂરી છે કે વરસાદ આવે અને આપણું કપડું પલળી જાય તો પણ આપણું શરીર ન દેખાય એટલું જાડું ઘાટું કપડું પહેરવું જોઈએ. દૃશ્યાંગમ સ્ફાટિતમ, ફાટલા લુગડા નહીં પહેરવા, ઠીંગડું મારી દેવું. જાલસન્નિભમ, જાળી જેવું કપડું નહીં પહેરવું. આજકાલ તો બહુ એવું ડિંડ ખાયેલું છે, હાવ જાળી જેવા લુગડા પહેરે. બોલો. અને કામીઓ અને કૂતરાઓ અને બધાને એ વાલવી બહુ લાગે. નધાર્યમ મલિનમ વાસ, મલિન કપડા નહીં પહેરો, ધોઈ નાખો. આધુનિક ફેશનમાં ચડ્ડી તથા ટૂંકા વસ્ત્રો પહેરીને માણસો મંદિરમાં આવે છે. બોલો. હું તો આપણી ગુજરાતની સરકારને મારે વંદન કરવા છે, આ પોલીસને ચડ્ડી કઢાવીને પેન્ટ પહેરાવ્યું, સારું કર્યું. તમને ખબર હોય તો હા, સડ્ડા પહેરીને હાથમાં દંડા ને એવા આમ વિચિત્ર લાગતા હતા, કોકે કીધું છે કે હવે આ ન સારું લાગે. સારું થયું હવે નથી સડ્ડા પહેરીને ઉભા રહેતા, હા એ સડ્ડા પહેરીને કે આમ જાઓ આમ જાઓ. વાલા ભક્તો, સંતો ભેળા તીર્થમાં સ્નાન કરવા આપણે ગયા હોઈએ, નદીમાં કાંઈ નાવાનું હોય, યાત્રામાં ભેળા હોઈએ, ત્યારે વિવેક બહુ રાખવો જોઈએ. સંતો આપણી સાથે હોય ને આપણે જાંગ્યા પહેરીને પડી દીધી, એવા ભૂંડા લાગી, હા બોલો. માટે કાંઈક સારા વસ્ત્ર પહેરી સાધુ સાથે નાહવું, તીર્થમાં નાહવું. આમ થોડી તીર્થમાં અનેક ભાઈઓ ભાઈઓ ત્યાં બધાએ આવતા હોય છે અને આપણે ગમે તેવા કપડાં પહેરીને ત્યાં નાતા હોઈએ, આમ થોડી સારું નહીં. બીજાને તો કોણે શીખવાડવા જાશું, આપણે હરિભક્તો શીખીએ બીજું. સવાલ એ ઊભો થયો કે કેવા કપડાં પહેરવા, એવા પ્રશ્નના ઉત્તરમાં અતિ સુંદર વિવેક શીખવાડે છે, ધાર્યમ સૂચિ ઘનમ ચત્તત. પવિત્ર ધોયેલા કપડાં હોવા જોઈએ, ઘનમ એટલે ઘાટા, અંગો ન દેખાય હોહરા એવા પહેરવા. વાલા ભક્તો, એક નેગેટિવ દ્રષ્ટાંત આપું. એક સોસાયટીમાં એક છોકરી અતિ રજોગુણી હતી, ઝીણાને ફિટ વસ્ત્ર પહેરીને ફરતી, એને લઈને કેટલીક પ્રકારની વિકૃતિઓ એ સોસાયટીમાં થતી રહેતી. યુવાનિયાઓ હંમેશા બહેકતા, એને લઈને ઝઘડાવત હતા. કારણ ઓલી છોકરી એવા લુગડા પહેરી નીકળે. એને લઈને એના મા બાપને કેટલાય દુઃખ આવ્યા. સોસાયટીના છોકરાના મા બાપને દુઃખ આવ્યા. અને એ છોકરી પોતે પણ બહુ પ્રકારે હલકા માણસોનો શિકાર બની. હેરાન થઈ. કારણ વસ્ત્ર વિવેક નહીં તે માટે વાત ધ્યાનમાં લેજો. એક યુવક અમારી યુવા શિબિરમાં મને મળેલો. મને કહે છે મારે મુશ્કેલી બહુ થાય છે. મેં કહ્યું શું થાય છે ભાઈ? મને કે મારી યુવાન ઉંમર થતા હવે મને કામ નામનો દોષ પીડે છે. ત્યારે મેં એને વળી સલાહ આપી. મેં કીધું જો ભાઈ આ ઉંમરનો એ મોટામાં મોટો દોષ છે. નર નારીને બધાને યુવા અવસ્થામાં કામ બહુ હેરાન કરે. પણ એક બચવાનો ઉપાય છે. શું? મેં કીધું આપણે રસ્તે નીકળીએ, બજારે જઈએ ત્યારે આપણી આંખ કાબુ રાખીએ. એવા હોલ્ડર, પોસ્ટર, માણસો એવા હોય બને ત્યાં સુધી એવું જોવું નહીં ભાઈ. ભગવાને આંખ આપી છે એનો સારો ઉપયોગ કરવો. છોકરો ઢીલો ઢબ જેવો થઈને મને કે બજારે નીકળીએ એ તો ઠીક છે, પણ મને કે ઘરમાં શું કરવું? એટલે મેં કીધું ભાઈ ઘરમાં ટીવી બીમાં એવું આવતું હોય તો આપણે એવી ચેનલ ન ખોલવી. મને કે ચેનલ ફેનલની વાત નથી કરતો. તો મેં કીધું બાપા ફોડ પાડને. તો કે મારી બેન એવા લુગડા પહેરે છે ને તે ન્યા જ મને તકલીફ થાય છે. કેમ બોલો? મેં કીધું તારા બાપાને, તારી બાને, કહીને બેનને હારા કપડા ને હરખા પહેરે એવું ન કહેવાય. તો કોઈને ગાંઠે એવી નથી. મને કે છે ને આ દુઃખ. મને કે મેં એકવાર કીધું તું મારા બાપાને એને કે આમને કહો જરાક હરખા લુગડા પહેરે. શું કરવું મારે? કહે છે હવે ઘરમાં ભેળા રહેતા હોય, વાતચીત થાય, જમવા બેસીએ, ઉઠીએ, કામકાજ કરતા હોય, હારી આંખીઓ વિશીને જીવવું ઘરમાં, અને એ એમનામ લુગડા બધા એમ પહેરે. મને ત્યાં જ તકલીફ થાય. બોલો, ઇન્દ્રિયો તો આંધળી છે. સામે મા હોય કે બેન હોય, આંખ તો આંખ છે, પડે એટલે એના ગુણધર્મ તો અસર કરે જ. માટે વાલા દરેક સત્સંગીઓ, કુટુંબીઓ ખાસ ધ્યાનમાં લે. એ બેનને ખબર નહીં હોય કે મારા ભાઈને મારાથી આટલી બધી મુશ્કેલી થાય છે. બોલો, એ તો હું એના મનમાં જાણતી છે. છેરીઓને છોકરાને સમજ્યા પોતાની વાહે હુળદાવવા સારું એવા લુગડા પહેરતી છે, પણ એના ભાઈને તકલીફ થાય છે. એનું શું થાય? એનો ભાઈનું મનય ભાવવા માંડે. એના મા બાપને ને ખબર હોય, મને મા બાપને નહીં ખબર હોય કે મારી છોકરી વસ્ત્ર વિવેક રાખતી નથી, એની લઈને કેટલી આમ મગજમાં તકલીફો રહે છે બધાને. માટે દરેકે આ વાતને સમજવી જોઈએ. હવે વાલા ભક્તો, આપણે આ શ્લોક પાળીએ, વસ્ત્ર વિવેકને બરાબર સમજીને જીવનમાં ઉતારીએ તો આપણને શું શું ફાયદા થાય એ મારે બતાવવા છે. પહેલા પ્રથમમાં એ ફાયદો બતાવું છું, ધોયેલા વસ્ત્ર પહેરવાનો. જો ધોયેલા વસ્ત્ર પહેરીએ તો રોગથી બચી જવાય. બોલો, દાદર, ખ, ચામડીના બીજા ત્રીજા અનેક રોગથી આપણે બચીએ. સ્વચ્છ નિર્મળ ધોયેલા વસ્ત્ર પહેરીએ તો આ ફાયદો છે. ઘણા સત્સંગી કુટુંબો એવા છે કે જેનો પહેરવેશ ભગવાનની આજ્ઞા પ્રમાણે જ છે, તેથી તેઓ કોઈની હાસી મશ્કરીના ભોગ બનતા નથી. ઘણી માતા બહેનો, દીકરીઓ, યુવતીઓ એવા ડાયા છે કે એની હામુંય કોઈથી ન જોવાય. ગમે એવો હડેલ છોકરો હોય પણ એવી મર્યાદામાં બજારે નીકળે, એનું સ્કૂટર, એની નજર, એની કાર કે એના કપડા એવું જ હોય. ઓલાના બાપની તાકાત નહીં કે એના પ્રત્યે બુરી નજર કરી શકે. પણ ઘણા અમુક ભંગારિયાને આ કઈ ખબર પડતી નથી, આછે કરીને બોલ્યો છે ને સામે આવે એવું એ વર્તન કરે. પછી મા બાપને બધાને તોફાન ને ઝઘડા ને કાં તો કઈ નું કઈ ખૂન હોય થઈ જાય. બોલો આમાંથી કઈક પુરુષો કપાઈ મર્યા આ બાબતને લઈને. સારો વિવેક રાખે છે, હાંસી મશ્કરીના ભોગ નથી બનતા, નથી કોઈના શિકાર બનતા, અને મર્યાદામાં રહી ભગવાન ભજતા હોવાથી વાસનાની પીડા દિન પ્રતિદિન ઘટતી જાય છે, ભક્તિ વધતી જાય છે, અને કલ્યાણ થતું જાય છે, પાપથી બચાય છે, અંતે મુક્ત થવાય છે. કેટલો મોટો લાભ સારા કપડાં પહેરવાનો. જોવાલા ભક્તો, જીવબા તથા લાડુબા બંને બહેનોના પિતાએ ભલખાચરે લગ્ન કરેલા, એકના કુંડળમાં ને એકના બોટાદમાં સાસરે મોકલેલા, પરંતુ બંનેએ પરચા આપી પતિનો અને સાસરિયાનો ત્યાગ કર્યો હતો અને પોતે બાપને ઘેર સાંખયોગી ધર્મ પાળી ભક્તિ કરતા હતા. ભગવાન સ્વામિનારાયણે એમને ઘણી વખત સમજાવેલા કે આ કળિયુગ છે, આ રીતે તમે ન રહ્યો, તમે નવો ચાલ ન પાડો જે સાગરમાં આવ્યું હતું. અને એકવાર મહારાજ લાડુદાન ગઢવીને આ બંને બહેનોને સમજાવીને સાસરે મોકલવા હારું મોકલે છે. લાડુદાન તો તે દિવસે ભાઈ ભાવનગરથી રજવાડાઓમાંથી આમ મનાય પૂજાઈને આવેલા ને ઠાઠમાઠ જબરો બશીર જેટલું હનું પહેરે ને પાઘડી વાંકડી મારવાડી પહેરે ને યુવાન ઉંમર ભણેલ ગણેલ કવિરાજ છટાબટા જુદી. મહારાજે મોકલ્યા કે તમે કવિરાજ છો ને કાંઈક સમજાવો, ને આવ્યા. અને બે બહેનને સમજાવવા માટે એની વાત હતી, મહારાજની આજ્ઞા હતી, એટલે બે બહેનો બેઠી વચ્ચે વસ્ત્ર બંધાયું. આ બાજુથી લાડુદાન વાત કરે, ઓલી બાજુથી કાંઈ પૂછવું હોય તો મોટીબા લાડુબા પૂછે. સંવાદને વાત તો ઘણી થઈ છે, પણ આપણે તો એમાંથી એક પોઈન્ટ એ લેવાનો છે કે લાડુદાન ગઢવીએ એટલે કે સ્વામી બ્રહ્માનંદજીએ જ્યારે મોટીબા લાડુબાને એમ કહ્યું કે તમે હાવ આમ આમ રાજકુંવરીઓ થઈને આવા કપડાં પહેરીને જીવો છો એ તમારા માટે ઠીક નહીં, આમાં તમારા કુળનો મોભો નહીં, પિતાજીની આબરૂ નહીં, માટે કાંઈક સારા કપડાં પહેરો, હરખી રીતે રહ્યો. ત્યારે મોટીબાએ કહ્યું કે કવિરાજ, આપ તો મોટા છો, જ્ઞાની છો, અમે એક તો ઉત્તમ કુળના, એમાં રાજકુંવરીઓ, અમ થાય અમારા દેહ હારા રૂપાળા હોય, અને વળી અમે એને હરખા કપડાં પહેરીને સજાવીએ તો કેટલાય પુરુષોની આંખ અમારો દેહ જોઈને બગડે, એનું મન બગડે, એને નબળા વિચાર આવે, એનું પાપ કોના માથે ગઢવી, એનું પાપ કોના માથે કહો, અમાર લઈને એની દશા બગડી. ત્યારે લાડુદાનજી વિચારે ચડ્યા કે એ વાત સાચી છે. અને પછી મોટીબાઈએ જે ઝાપટ મારી કે તમે આમ બધું હોનું ઘરાણા ઠાઠમાઠ કરીને ફરો છો તે તમને જોઈને કોઈ સ્ત્રીઓનું મન બગડશે, વિકાર થશે, તેનું પાપ તમને નહીં લાગે, આ બધો ઠાઠમાઠ. અને પછી મોટીબાને લાડુબા જે કહેવા માંડ્યા તે એને હારે મોકલવાને બદલે આને મૂંડીને સાધુ કહીને ગયા. હા, અવળી ફૂક લાગી ગઈ. સહેજબાઈ ને ખીમબાઈ બે બહેનો હગી હતી, એને કવિરાજ લાડુદાનને જોઈને જીભ કરડી હતી કે પરણશું તો લાડુદાનને પરણશું, નહીં તો કુંવારી મરશું, તે આજીવન કુંવારી જ રહી. લાડુદાન થઈ ગયા સાધુ. પછી બે બહેનો સાંખ્યોગી થઈ બધા ભગવાનને પામ્યા. પણ સમજવાની વાત છે, આમાં સમજવાની વાત છે, આપણું જીવન ક્યાં છે એ આપણે જોવાની જરૂર છે. દુનિયાનો વાદ લેશો નહીં, દુનિયાને જમપુરીએ જવું છું. આપણે મુક્ત થવું છે, ભગવાન પાસે જવું છે, માટે આપણે વિચારવાનું છે. અને પાળવા વાળા આજે વસ્ત્ર વિવેક પાળે છે, પાળે છે. જો મુસ્લિમોમાં છે ને આજે બુરખો, આરબ દેશોમાં તમે જાઓ જોજો, છે જે આગુ પાછું ન હાલે. આપણે જ વધારે પડતા હાવ હિન્દુઓ છે ને કોકની આંધળી અનુકરણમાં પડી અને દશા બગાડી. વાલા ભક્તો, મલાવી દેશમાં ટૂંકા વસ્ત્ર ન પહેરવાનો સરકારી કાયદો છે. બોલો, પરદેશથી આવેલ મુસાફરોને એરપોર્ટ ઉપર જ આ કાયદાથી વાકેફ કરવામાં આવે છે. એને જણાવી દેવામાં આવે છે કે લાંબા વસ્ત્ર લઈ લો ભાઈ, ન લેવાના હો, ન પહેરવાના હો, ન લેવા હો તો પાછા જાઓ. અમારા દેશનો કાયદો છે આવા જ કપડાં પહેરવાના. યહૂદી ધર્મમાં એના સિનાગોગમાં લાંબા વસ્ત્રો તથા સ્ત્રીઓને માથે ઓઢીને જવું એવો ધારો છે. સિનાગોગ એટલે એનું ચર્ચ કોક મંદિર કહો, એમાં લાંબા વસ્ત્ર પહેરીને જ પ્રવેશ થાય. સ્ત્રીઓએ માથે ઓઢ્યા વગર એના મંદિરમાં પ્રવેશ થતો નથી. બોલો, વેશ પરિધાનમાં ભારતના દરેક પ્રદેશના વસ્ત્રો ખૂબ જ મર્યાદા રહે એવા છે. આમ જોઈએ ને તો પરંપરામાં એવા છે, પરંતુ હમણાં હમણાં આધુનિક ફેશનમાં આપણા ભારતીયોના વેશો બગડી ગયા છે ભાઈ. સદગુરુ ગોપાલ સ્વામીને વડોદરાના બાપુ શિવરામે ઝીણું રેશમી ધોત્યું આપ્યું, ઝીણું. સ્વામીને કહ્યું, સ્વામી આવું પહેરો એમ. સ્વામીએ કહ્યું, આ ઝીણું કપડું છે, અમારે સાધુને તો જાડા કપડા હારા. તો કે સર્વોપરીના તમે સાધુને હું જાડા કપડા, એમ ફર્સ્ટ ક્લાસ ઝીણું પહેરો. મોટો માણા સ્વામી કે વાંધો નહીં, લાવો. ધોત્યું, રંગીન પહેર્યું, તા કે ફાટે નહીં ત્યાં સુધી સ્વામી પહેરજો. સ્વામી છે ને બરાબર કડક રીતે પહેરીને બેઠા, કસો કસ પહેરીને તો બેઠા, એ ભેગું ફાટી ગયું. પછી બદલીને એને દઈ દીધું, લ્યો ફાટે ત્યાં હોય તમે પહેરવાનું કીધું હતું ને, આ લેતા જાઓ. ખરેખર આપણા કલ્યાણ માટેની વાત છે, સમજીએ તો સારું. બહુ કશીને આમ ફીટ ધોત્યું ઘણા પહેરે, ઝીણી પાટલી કરે, થોડું હસવું આવે કે આ બધું શું છે નાટક, પણ શું આનાથી ફેર પડે છે. આપણા સત્સંગી કુટુંબની એક યુવતી છે, એના કોઈ સગાવાલાએ, રજોગુણી માણસોએ એમને માટે એવા લુગડા લાવી દીધા કે જે સત્સંગી દીકરીને ન શોભે એવા, અને કહ્યું કે આ તમે પહેરજો. પેલી સત્સંગી યુવતીએ સ્પષ્ટ ના કહી દીધી કે હું આ લુગડા પહેરવાની નથી, આવા લુગડા મારથી પહેરાય નહીં, હું તો ભગવાન સ્વામિનારાયણની દાસી છું, એની ભક્ત છું, અને મારા પ્રભુને પ્રાણ પ્યારા ઘનશ્યામજીને ન ગમે એવા લુગડા હું પહેરવાની નથી. ન પહેરે, બોલો, ધન છે એ યુવતીને, ડાઈ કહેવાય એને, ખબર છે કેવા કપડાં પહેરાય ને કેવા ન પહેરાય, અમુક બુદ્ધિ વગરના બાતલને કાંઈ ખબર જ નથી. બોલો, જેવું લાવીને કોક જોહે એવું એ બધું સડાવીને નીકળે. હવ માટે વાલા ભક્તો વિચારે, બ્રહ્માનંદ સ્વામી આ શ્લોકનું ભાષાંતર હિન્દીમાં આ રીતે કરે છે.
જે વસ્ત્ર પહેરાથી રે કે દેખાય તન બારું, એવા વસ્ત્ર ઝીણા ને રે કન્ય પહેરે જન મારો, વસ્ત્ર ઝીણા પહેરે જન મારો, કરુણા ના સિંધુ રે કે સહુ ને સુખ કાજે, કરુણા ના સિંધુ રે શિક્ષાની પત્રી રે કે કીધી મહારાજે, શિક્ષાની પત્રી રે કે કીધી મહારાજે, કેવા વસ્ત્ર ઝીણા ને રે કે ન પહેરે જન મારો, કેવા વસ્ત્ર ઝીણા ને રે કે ન પહેરે જન.
આ શ્લોકના વિશેષ વિવેકમાં એટલું કહું છું કે જૂનાગઢના કૃષ્ણવલ્લભાચાર્યજીએ શિક્ષાપત્રી ઉપર એક કિરણાવલી નામની ટીકા લખી છે, એમાં આ શ્લોક ઉપર એમણે મદાશ્રિતે હિ પદનો એવો અર્થ કર્યો છે. મદસ્ય અર્થાત લક્ષ્મા ગર્વસ્ય વા રાજ્યસ્ય ગર્વસ્ય આશ્રિતે હિ. મદાશ્રિતે એટલે કે મદના જે સેવકો હોય, મદ બે લીધા, લક્ષ્મીના મદના યા તો રાજ્યના જે મદના સેવકો હોય એને ખાસ આ આજ્ઞા છે કે તમે લક્ષ્મીના ને રાજ્યના મદમાં મદમાં કંઈક ન શોભે એવા કપડાં પહેરતા ન થઈ જતા. એમ મજાક કરીશ. ત્રિભુવન વ્યાસ આ શ્લોક ઉપર એટલું લખે છે કે જે વસ્ત્ર પહેરવાથી લોકમાં નિંદા થાય, પોતાના વર્ણ આશ્રમ ધંધો અને પ્રતિષ્ઠાને ન છાજે એવા વસ્ત્ર પણ ન પહેરવા. નિંદા થાય એવાય ન પહેરવા, ન છાજે એવા પણ ન પહેરવા. માટે સત્સંગીએ એવી ફેશનમાં ન ઉતરવું. સત્સંગીને સતત ખ્યાલ રહેવો જોઈએ કે જગતના જીવ જેવો હું સામાન્ય જીવ નથી, હું એનાથી જુદો છું, હું ભગવાનનો ભક્ત છું, હું અક્ષરધામનો અધિકારી છું, શ્રીજી મહારાજની પ્રસન્નતાનો અધિકારી છું, મારે ભગવાન રાજી થાય, મારા સંતો ભક્તો રાજી થાય અને આ લોકોમાંથી સંપૂર્ણ નિર્વાસનિક થવાય અને અક્ષરધામમાં મુક્ત થઈને મહારાજની સેવામાં રહેવાય એવું થવું છે. માટે મારે વસ્ત્ર વિવેક આ પ્રમાણે રાખવો જોઈએ. આ રીતે આ શ્લોકની આપણે વાત સમજ્યા. છેલ્લે શ્લોક ગાઈ લઈએ.
યસ્મિન પરિહિતે પિસ્યુર,
યસ્મિન પરિહિતે પિસ્યુર,
દૃશ્યાન્યંગાનિ ચાત્મનઃ,
દૃશ્યાન્યંગાનિ ચાત્મનઃ,
તદ્દુષ્યં વસનં મેવ્ય,
તદ્દુષ્યં વસનં મેવ,
પરિધાર્યં મદાશ્રિતૈઃ,
પરિધાર્યં મદાશ્રિતૈઃ,
યસ્મિન પરિહિતે પિસ્યુર,
યસ્મિન પરિહિતે પિસ્યુર,
દૃશ્યાન્યંગાનિ ચાત્મનઃ,
દૃશ્યાન્યંગાનિ ચાત્મનઃ,
તદ્દુષ્યં વસનં નૈવ,
તદ્દુષ્યં વસનં નૈવ,
પરિધાર્યં મદાશ્રિતૈઃ.
વાલા ભક્તો, હવે 39મો શ્લોક આપણે આવ્યા. એની પ્રથમ આજ્ઞા સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય સિદ્ધાંત છે, એટલે કદાચ સમય લેશે સમજવામાં. કોશિશ કરીએ. પ્રથમ શ્લોક ગાન કરીશું.
ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ કાર્યા ન સર્વથા, અગ્ન નિંદા ભયાન્નૈવ ત્યાજ્યં શ્રી કૃષ્ણ સેવનમ. ધર્મેણ રહિતા કૃષ્ણ,
ધર્મેણ રહિતા કૃષ્ણ,
ભક્તિ કાર્યાન સર્વથા,
ભક્તિ કાર્યાન સર્વથા,
અગ્ન નિંદા ભયાન્નૈવ,
અગ્ન નિંદા ભયાન્નૈવ,
ત્યાજ્યં શ્રી કૃષ્ણ સેવનમ,
ત્યાજ્યં શ્રી કૃષ્ણ સેવનમ,
ત્યાજ્યં શ્રી કૃષ્ણ સેવનમ,
ત્યાજ્યં
શ્લોક ગાયો. હવે એનું ગુજરાતી કહું છું. આ શ્લોકમાં બે આજ્ઞા છે. પહેલી, શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત એવી કોઈ પ્રકારે ન કરવી. બીજી, અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો નહીં. અજ્ઞાની એવા લોકોની નિંદાના ભયથી ભગવાનની સેવા છોડવી નહીં. બે આજ્ઞા. પ્રેમાનંદ સ્વામીએ શિક્ષાપત્રીનું હિન્દી ભાષાંતર કર્યું પદ્યમાં. સ્વામી આવું લખે છે,
ધર્મ રહિત શ્રી કૃષ્ણ કી
भक्ति कोई प्रकार धर्म रहित श्री कृष्ण की भक्ति कोई प्रकार मम जन को करनी नहीं मम जन को करनी नहीं बचन मोर उर धार बचन मोर उर धार धर्म रहित श्री कृष्ण की भक्ति कोई प्रकार
धर्म रहित श्री कृष्ण की भक्ति कोई प्रकार
मम जन को करनी नहीं
मम जन को करनी नहीं
करनी नहीं
करनी नहीं
वचन मोर उठा બે આજ્ઞામાં પહેલી આજ્ઞાની આપણે વ્યાખ્યા શરૂ કરીએ છીએ. એ કથા છે, બીજીમાં પ્રવેશ નહીં થાય. પહેલું એ વિચારી લઈએ કે ભગવાનને આ આજ્ઞા કરીશું કામ. ટૂંકમાં આ શ્લોકની પહેલી આજ્ઞાનો હેતુ દુનિયાના આધ્યાત્મિક ધર્મમાં પ્રવેશી ચૂકેલા હડાને નાબૂદ કરવાનો છે, અથવા તો એમાં હડો જેમાં નથી પ્રવેશ્યો તેમાં ન પ્રવેશે તે છે. આ આજ્ઞા ભગવાને શું કામ કરી દુનિયાના ધર્મોમાં હડો ન પહે, અથવા તો પહેરી ગયો હોય તો નીકળી જાય, નથી પહેઠો એમાં ન પહે. બીજી આજ્ઞા ભગવાનને પામવા, ભગવાનના ભક્તો જ્યારે ધર્મ સહિત ભક્તિનો આદર કરે છે ત્યારે અજ્ઞાની મનુષ્ય એમની નિંદા ટીકા અપમાન તિરસ્કાર વગેરે કરી કરીને ભગવાનની સેવા ભક્તિ છોડાવી દે છે. તેથી બચાવવા માટેની છે કે અજ્ઞાનીઓ ગમે તેવું બોલે પણ તમે ભગવાનનો માર્ગ છોડશો નહીં, સત્સંગ છોડશો નહીં, ભક્તિ કથા વાર્તા કીર્તન સેવા સમાગમ મૂકશો નહીં. કારણ કે બહુ લોકોને છોડાવી દીધું બીજાએ, દબાવી દબાવીને કઈ કઈને અપમાન કરી. બે આજ્ઞા મહત્વની છે, ધર્મ સહિત ભક્તિ કરવાની અને અજ્ઞાનીઓનું નહીં સાંભળવાનું, બસ સેવા ધર્મ નહીં છોડવાનો. દુનિયામાં હજારો પ્રસંગો બન્યા પછી આ બધા નિયમો ઉત્પન્ન થયા છે. તો સૌ પ્રથમ પહેલી આજ્ઞાની વ્યાખ્યા કરી લઈએ. ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ ન કાર્ય સર્વથા. સર્વથાનો અર્થ એવો થાય છે કોઈ પણ પ્રકારે ધર્મરહિત ભક્તિ નહીં કરવાની, કોઈ પણ પ્રકારે નહીં કરવાની. આ બે પ્રકારે કરવાની, એક પ્રકારે નહીં કરવાની એમ નહીં, સર્વથા બધા જ પ્રકારે ધર્મરહિત ભક્તિ નહીં કરવાની. વાલા ભક્તો એક ધ્યાન દેજો, અહીં કર્તવ્યપણે ભગવાનની ભક્તિ કહી છે, પરંતુ તેને ધર્મનું સાહચર્ય જરૂરી છે. કરવાનું છે શું તમ બોલજો તો સમજા હે. કરવાનું હું ભક્તિ શું કરવાનું છે, અને ધર્મનું તો સહાય પણ જરૂરી છે, પણ કરવાની છે ભક્તિ. આપણે કેરીનો રસ જમવાનો છે, ચમચીની તો સહાયની જરૂર છે, ચમચી જમવાની નથી, સહાયક તરીકે છે. ધર્મ સહાયક છે, કર્તવ્ય પણ ભક્તિ છે. આવું ચોખ્ખું થયું? અચ્છા ધ્યાન દો, ભગવાનમાં પ્રેમને આપણે ભક્તિ કહીએ છીએ, અને તે પ્રેમ ઉત્પન્ન કરવા માટે આપણાથી કરાતા ભગવત શ્રવણ કીર્તન વગેરે સાધનોને પણ ભક્તિ કહેવામાં આવે છે, સાધ્ય ભક્તિ અને સાધન ભક્તિ. પરંતુ તે ભક્તિ ધર્મે સહિત જ કરવી, ધર્મે રહિત ન કરવી, ન કરવી, ન કરવી. સૈદ્ધાંતિક બાબત છે, અર્થાત ભગવાનમાં થયેલા પ્રેમને ટકાવી રાખવા માટે અથવા ભગવાનમાં થયેલા પ્રેમને વધારવા માટે, પ્રેમ વધારવો છે એને માટે ધર્મ નિયમો અચૂક પાળવા જોઈએ, તો જ પ્રેમ ટકે, તો જ પ્રેમ વધે. આ ઈશ્વરીય વિધાન છે. માટે નાની મોટી વ્યવહારિક આજ્ઞા હોય યા તો આધ્યાત્મિક આજ્ઞા હોય, પરંતુ શ્રીહરિની આજ્ઞાઓ છે તેને તોડીને ભક્તિ નહીં કરવી, નહીં કરવી. ઉપલબ્ધ દ્રષ્ટિએ તેનાથી ભગવાનમાં પ્રેમ છે તે નભે છે યા વધે છે એવું લાગે. નિયમ તોડીને ભક્તિ કરીએ તોય પ્રેમ ભગવાનનો વધે છે નભે છે ને એવું બધું લાગે, એવો ભલે આભાસ થતો હોય, પરંતુ અંતે જાતા ધર્મ નિયમ વિનાની કરેલી ભક્તિમાં ભ્રષ્ટ થવાની અને હોય તે પ્રેમ પણ નષ્ટ થવાની શક્યતા છે, શક્યતા છે. તો નવો પ્રેમ કેવી રીતે ઉત્પન્ન થઈ શકે? માટે નિયમ ધર્મ પાળીને જ ભક્તિ કરવી એ સિદ્ધાંત સાબિત થયો. કેમ જે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં ભક્તિ સાથે ધર્મની વાત ભારપૂર્વક કરી છે. શિક્ષાપત્રી સૂત્રાત્મક છે, હાવ ટૂંકમાં સાર સાર રૂપે લખી છે, સાર રૂપ છે, તેમ છતાં આ વાત બે વખત કરી છે. એક તો આપણે અત્યારે જે વાત લીધી 39માં શ્લોકની, તે ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ ન કાર્યા સર્વથા, અને 102માં શ્લોકમાં જ્યારે ભગવાન સ્વામિનારાયણે અમને માન્ય 8 શાસ્ત્ર છે એમ કહીને નામ ગણાવ્યા ને પછી એ 8 શાસ્ત્રનું રહસ્ય બતાવ્યું ત્યારે મહારાજે આવું લખ્યું કે ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યતી તદ રહ. ધ્યાન દેજો, 39માં શ્લોકમાં અને 102 શ્લોકમાં 8 અક્ષરો સેમ ટુ સેમ. જો ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ ન કાર્ય સર્વથા, આ 6 બદલાણા. પછી ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ 102માં કાર્યતી તદ રહ. 8 શાસ્ત્રનું રહસ્ય કેટલું છે? કે ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી. સર્વે સશાસ્ત્રનું રહસ્ય આટલું. તદ રહ એટલે કે તેનું રહસ્ય છે. આટલું બધું વજન આપીને મહારાજે આપણને જગાડ્યા છે, કારણ કે ધર્મ છે તે વાડ છે. જો વાડ ન હોય તો ભક્તિરૂપી ખેતર ભેળાઈ જાય, ભેળાઈ જાય, ભેળાય. હવે વાત મગજમાં, ધર્મ છે એ વાડ છે, વાડ વિનાનું ખેતર ભક્તિરૂપી ખેતર ફેળાય છે. નેમ જગાવે પ્રેમ કો પ્રેમ જગાવે શિવ, એવું એક વાક્ય છે. નેમ જગાવે પ્રેમ કો પ્રેમ જગાવે શિવ. નિયમ ધર્મ પાલન કરશું તો ખરેખરો ભગવાનમાં પ્રેમ થશે અને ભગવાનને પણ આપણામાં પ્રેમ થશે, અને ભગવાન આપણા પર રાજી થશે તો પરમાત્મા આપણને આવીને મળશે. એટલે કહ્યું કે પ્રેમ જગાવે શિવ. અહીં શિવનો અર્થ આપણે પરમાત્મા લેવો. વળી ધર્મ સત્ય દયા અને તપ વાળો હોય, સાંભળજો, ધર્મ સત્ય દયા અને તપ વાળો હોય તો પણ ભક્તિની વિનાશ વિના તે શુષ્ક બની જાય છે, મિથ્યાચાર બની જાય. જોજો હવે બેયને જોડે છે, ધર્મ વિના ભક્તિ નો આલે, ભક્તિ વિના ધર્મ એકલો નહીં હારો, શુષ્ક મિથ્યાચાર કહેવાય છે. ધર્મ રહિત ભક્તિ પાંગળી છે અને ભક્તિ વગરનો ધર્મ પણ પાંગળો છે. વાલા ભક્તો, હવે ધર્મે સહિત જ ભક્તિ કરવી, ધર્મ વિનાની ભક્તિ સેવા વગેરે ન કરવું એમ ચોખ્ખું છે, તો પણ આ આજ્ઞા આપણે નથી પાળી શકતા, એના કારણો શું? આ આજ્ઞા કેમ નથી પડતી? ભક્તિ કરનારો જે કોઈ દુનિયા ઉપર વર્ગ છે એ સાહારો ધર્મ નિયમ તોડીને ભક્તિ કર્યા કરે છે, કેમ નથી પાળતા આજ્ઞા? મારી દ્રષ્ટિએ 13 હેતુ છે. કેટલા? હા સંભળાવું તમને. પહેલું જાણે અજ્ઞાન, એને ખબર જ નથી કે ધર્મ રહિત ભક્તિ ન કરાય. બીજું આસક્તિ, અને એને લઈને મનની છેતરપિંડી, મન એને ઉઠા ભણાવે છે. ત્રીજું કારણ અભિમાન. ચોથું કારણ એવો કોઈ સંઘ. પાંચમું કારણ એવા સંપ્રદાયમાં પ્રવેશ. છઠ્ઠું કારણ એવા ગુરુજનનો આશ્રય. સાતમું કારણ આત્મજ્ઞાનનું અભિમાન. પાંચમું કારણ મહાત્મ જ્ઞાનનું વિપરીત બળ લેનારા. નવમું કારણ ધનાધિકનો લોભ. દસમું કારણ ધર્મ 80 ધારાવ્રત છે, જરા કઠણ છે એટલે આ આજ્ઞા નથી પડતી. અગિયારમું કારણ આળસ, બારમું કારણ પ્રમાદ, તેરમું કારણ ગાફલાઈ. આ તેર કારણને લઈને આપણે ધર્મ વિહોણી ભક્તિ કરવા ક્યારેક ક્યારેક બહુ ઠેકડા મારીએ છીએ. એક એકને થોડું થોડું સમજાવી દો. પહેલું બતાવ્યું તો મેં અજ્ઞાન. અજ્ઞાન એટલે શું? જ્યારે આપણને ખ્યાલ જ નથી કે ભક્તિ સિદ્ધ કેવી રીતે થાય. ભક્તિના પોષક લાગતા પણ સાધનો ઘણી વખત અંતે શોષક પુરવાર થતા હોય છે. તે બાબતનું અજ્ઞાન આપણને ધર્મ વિહોણી ભક્તિ કરવા પ્રેરે છે. વાલા ભક્તો, આ જ્ઞાન દેવા માટે જ સદગુરુ ગોપાલ સ્વામીએ ઓનલી 23 શ્લોકનો ભક્તિ સિદ્ધિ નામનો એક ગ્રંથ લખ્યો છે. ભક્તિ સિદ્ધિ, ભક્તિ હું તમે કરીએ પણ એ ભક્તિ સિદ્ધ ન થાય, તેનો અર્થ હું. ગોપાલ સ્વામી આ ગ્રંથમાં આપણને એટલી બધી સરસ સમજણ આપી છે કે જો તમારે ભક્તિ સિદ્ધ કરવી હોય તો અધર્મ સ્વર્ગથી એને બચાવવી જરૂરી છે, અને એને માટે સદગુણ રૂપ ધર્મ સ્વર્ગથી દુર્ગુણ રૂપ અધર્મ સ્વર્ગને જીતવો જોઈએ, અને પછી થોડી એવી ભગવાનની ભક્તિ કરશો ને તોય તમને મૂર્તિ સિદ્ધ થાય. ભક્તિ સિદ્ધિ ગ્રંથની મેં કથા કરેલી છે, બહુ વિસ્તારપૂર્વક ઝીણવટપૂર્વક સમજાવેલું છે. એની સીડી વીસીડી ડીવીડી ઉપલબ્ધ છે, એકવાર લઈને સાંભળ્યા જેવી છે, સાંભળજો તો બહુ મજા આવશે. જ્ઞાન થઈ જાય ટૂંકમાં, પછી ધર્મ વિહોણી ભક્તિ આપણે નહીં કરીએ. પહેલું કારણ છે અજ્ઞાન. અજ્ઞાન હોવાથી આપણને એ ખબર જ નથી કે આમ ન કરાય, એટલે કરીએ છીએ. બીજું કારણ વિષયાદિકમાં આસક્તિ, અને એને લઈને મનની છેતરપિંડી આપણને મારી ખાય છે. મન આપણને બહુ ઉઠા ભણાવે છે નિયમ તોડવામાં. આપણને જન્મો જન્મથી સ્ત્રી, ધન, માન અને સ્વાદાદી વિષયો એના સંસ્કાર લાગતા લાગતા એમાં દ્રઢતર આસક્તિ થઈ ગઈ છે. યુગો યુગથી જન્મ જન્મમાં આના બધાના સંસ્કાર પટ ઉપર પટ લાગ્યા, એટલે એ બધા પદાર્થો પ્રત્યે પૂરી આસક્તિ થઈ ગઈ છે, અંદર બધું ચોંટી ગયું છે. તેને કારણે જગતના ભોગ અને વ્યવહારમાં તો આજ્ઞાનું અનુસંધાન ચૂકીએ જ છીએ, પરંતુ આધ્યાત્મિક માર્ગમાં ભગવાનની ભક્તિ, સેવા આદિ કલ્યાણકારી બાબતોમાં પણ મન છેતરી જાય છે, આજ્ઞા લોપાવી દે છે, અને એની એ આસક્તિને પોષણ આપવા મન આજ્ઞા લોપાવી લોપાવીને પાછો ભક્તિ કરાવડાવે છે. મન જીવને એવું સમજાવે છે, એકવાર ભોગવી લઉં તો પછી શાંતિ, એકવાર જોઈ લઉં, ખાઈ લઉં, અડી લઉં, સૂંઘી લઉં, સાંભળી લઉં તો મને નિરાશ થઈ જશે, પછી શાંતિથી ભક્તિ કરીશ. ધર્મ પાલન કરતા કરતા તો આ બધું મળે એમ ન હોય, એટલે ધર્મની વાત ઠેકીને આ બધું કરી લે અને મનમાં માને મારે ભક્તિ જ કરવી છે, પણ આ બધું નહીં કરી લઉં તો નહીં થાય, એકવાર આ બધું કરી લઉં પછી બહુ સારી રીતે ભક્તિ કરીશ ને થશે, આમ મન છેતરી જાય. વળી મન આસક્તિને કારણે જીવને એવું સમજાવે છે કે કોઈ ભક્ત બેન હોય ત્યાંનું પણ ભગવાનની સાથે સાથે ધ્યાન ધરવું, અથવા એના દર્શન કરાવે, એ રીતે રૂપાશક્તિનું પોષણ કરે, વાતચીત વગેરે બેઠ ઉઠની વાસના પણ સત્સંગ ભક્તિ સેવાના નામે પોષે. મન બહુ વિચિત્ર છે, હાલે બધું એના નામે. ઉપરોક્ત વિવિધ રીતે સ્ત્રી, ધન, માન, સત્તા અને રસાદી વિષયો એને માટે મન યુક્તિ પ્રયુક્તિ કરીને જીવને છેતરીને ધર્મ નિયમ તોડાવીને ભગવાનની ભક્તિ કરવાનો ઉપદેશ આપ્યા જ કરે. હવે સમજાવ્યા જ કરે, જીવ બિચારો ભોળો સમજી જ જાય મનનો સમજાયો, અને પાછું મન કે વાંધો ન આવે, નો વાંધો આવે, હા અરે આમાં તો ફાયદો થશે એવું સમજાવે, અને બિચારો જીવ આસક્તિવાળા મનના સમજાવ્યાથી સમજીને બિચારો ધર્મ નિયમ તોડીને ભક્તિ કરવા જાય એમાં હેરાન થઈ જાય. ત્રીજું કારણ અભિમાન. ઘણી વખત આપણને મિથ્યા અભિમાન આવી જાય છે કે હું હવે ગમે તેટલો સ્ત્રી, ધન, માન, સત્તા કે રસાદીકનો યોગ કરું, એના યોગમાં રહું, ભલે નિયમ ન પાડું તો પણ મારી ભક્તિમાં કાંઈ ફેર ન પડે. લ્યો આવું ગમન ચડી જાય, હું ગમે તેનો સંગ કરું પણ મને કાંઈ અસર ન થાય, દારૂડિયા જુગારિયા ભેળો રહું તોય હું એની વાતમાં ક્યારેય ન આવું. આવું મિથ્યા અભિમાન ધર્મ નિયમ તોડવામાં હેતુ બની જાય છે. આમ મન ઉલ્લું બનાવે છે અને વિષય ભોગવાવે છે. આખરે લાંબા સમયે સંગ એની અસર કરે જ છે ને માણસને ખબરે નથી રહેતી. અને માણા ધર્મમાંથી પડી જાય છે અને ભક્તિએ ખોઈ બેસે છે. એ ગુણાત્યાન સ્વામીએ કહ્યું, ધામમાં જાય એવો હોય તે નરકમાં જાય, નરકમાં જાય એવો હોય ને એ પણ ધામમાં જાય, એટલો સંઘનો પ્રભાવ છે. અક્ષરધામમાંથી આવેલો મુક્ત હોય ને તોય અહીં જો વિષયાદિકનો વધારે સંઘ કરવા માંડે તો હાવ એમાં ચોટીને ફસાઈ જાય. હા, અને ભગવાન સ્વામિનારાયણે પણ અંત્યના 33માં હાવ ચોખ્ખી વાત કરી દીધી કે ભાઈ એ પદાર્થનો તો યોગ જ એવો છે. આ જ આ ગોપાલ સ્વામી મુક્તાનંદ સ્વામી સૌથી શ્રેષ્ઠ સારા છે, પણ અતિશય જો એ પદાર્થોનો યોગ કરે તો આ સત્સંગમાં ઉતરતા છે એવાય ન રહે. કેમ જે એનો યોગ જ એવો છે. હા, જો એનો યોગ ન થવા દઈએ તો જ ઉગરીએ, કે તો જ ઉગરીએ. લ્યો હવે આનું કરવું હું, ભગવાન પોતે જ પોતાની માયાનું આટલું બધું બળ ગાય, માધ્યમ ગાય, વખાણ કરે પ્રભાવના, તો મારે તમારે કાંઈ માયાથી હાવ આમ 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 ડર્યા વગેરે જીવવું એ ઠીક નથી. પછી હવે હાવની મરજી, ભગવાન પોતે એટલો બધો એનો પ્રભાવ કહેતા હોય કે એ માયા છે જ એવી, એનો યોગ કરે, એનો સંબંધ રાખે, કોન્ટેક રાખે ને એ બધું ગ્રહણ કરવા માંડે તો ગયો કામમાંથી. એ તો એનો યોગ ન થવા દે તો જ બચે એમ મહારાજ કહે છે. મારી માયા છે જ એવી. વાલા ભક્તો, ચોથું કારણ એવા માણસોનો સંગ. ઘણી વખત આપણે એવા સહવાસમાં રહેતા હોઈએ છીએ, એવા ગ્રુપમાં રહેતા હોઈએ છીએ, એવા વાતાવરણમાં જ જીવતા હોઈએ છીએ, તેથી ધર્મ નિયમને પાળવા ઈચ્છીએ તો પણ પાળી શકતા નથી. કેમ જે અડખે પડખેના વાતાવરણની બહુ મોટી અસર હોય છે. સંગ એવો રંગ, આહાર એવો ઓટકાર આપણે સાંભળ્યું છે. માટે તે જાણવું જોઈએ અને સારું જ વાતાવરણ સેવવું જોઈએ જો ધર્મ નિયમ પાળવા હોય તો. નહીં તો જિંદગીભર ધર્મ નિયમ પાળી ન શકીએ ને ધર્મહીણી ભક્તિ કરતા રહીએ. આના માટે સુકાનંદ સ્વામીએ બુદ્ધિ પ્રદીપ નામનો એક ગ્રંથ લખ્યો છે. એમાં સારા 8 દેશકાળા દીકને સેવવા, નબળા દેશકાળા દીક આઠેય તજી દેવા, એવું એનું બહુ સરસ અંદર સમજાયું છે. આ ગ્રંથની કથા મેં વિદેશમાં ન્યૂજર્સીમાં કરી હતી, બહુ વિવરણથી વ્યવસ્થિત કરી છે. એની સીડી ડીવીડી જે કાંઈ હોય તે મેળવીને એકવાર સાંભળી લ્યો તો ખબર પડશે કે કેવા દેશકાળ કેવા સંગાદિક આપણે સેવવા, જેથી કરીને ભક્તિ પુષ્ટ થાય અને ભગવાન મળે. પાંચમું કારણ, આજ્ઞા નથી આ પડતી એનું, એવા સંપ્રદાયમાં પ્રવેશ થઈ ગયો હોય, ફિટ થઈ ગયા હોય. જો ભક્તો, વિશ્વમાં ઘણા સંપ્રદાયો એવા છે કે જે માત્ર ભક્તિથી જ કલ્યાણ માને છે, ધર્મ નિયમ પાળવાની કોઈ જરૂર નથી એમ એ લોકો કહે, અને તેઓ ધર્મ નિયમને છડે ચોક લોપતા હોય છે. ત્યાં તો સામૂહિક અનાચાર પણ થતો હોય છે, એવું જ હોય એની ભક્તિ બધી, વિષય વાસના પોષે એવી, દેહાભિમાન પોષે એવી. ત્યાં કલ્યાણ ક્યાંથી હોય? પણ હવે એ બધી પરંપરાને જ્ઞાન એ રીતનું જ હોય. એવા સંપ્રદાયમાં જો કોઈ ગરી ગયો તો એ બજારો કાંઈ નિયમ ધર્મ પાળી ન શકે. યા તો છઠ્ઠા કારણમાં એવા ગુરુજનનો આશ્રય થઈ ગયો હોય. ઘણી વખત જીવ પંડે હારો હોય પરંતુ માર્ગદર્શક અજ્ઞાની ભટકાઈ ગયા હોય તો હારો માણાય શું કરે. અહમ અને આસક્તિવાળા એ જો આપણા માર્ગદર્શક હોય તો જીવને આજ્ઞા લોપાવે ખરા, અને એ પણ ભક્તિને બાને, સેવાને બાને, કલ્યાણને બાને. હો, હાથમું કારણ, આત્મજ્ઞાનનું અભિમાન. હું બ્રહ્મ છું એમ માની મનાવીને આપણને પાપ અડે નહીં, મને પાપ અડે નહીં, એવું આત્મજ્ઞાનનું મિથ્યાભિમાન ધારણ કરાવીને અધર્મ કરે કરાવે, એમ અધર્મ થાય છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડાના અંત્યના 26માં એક વાત ચોખ્ખી કરી નાખી કે ધર્મ પાળવામાં આ એક મોટું આડરૂપ બળ છે, આત્મજ્ઞાનનું બળ. શું તો કે એક આત્મનિષ્ઠા પણ હોય જે હું આત્મા છું, બ્રહ્મ છું, તે મારે વિશે શુભ અશુભ ક્રિયા લાગતી નથી, હું તો અસંગ છું, એવું જે અંગ હોય તેને કારણે ક્યારેક ધર્મ પાલનમાં શિથિલતા આવી જાય છે. એને બહુ પછી ધર્મ બરમ ગમે નહીં, મને કાંઈ અડતું જ નથી ક્રિયા એમ. આઠમું કારણ, મહાત્મ્ય જ્ઞાનનું વિપરીત બળ. ભગવાનનો મહિમા આપણને હોય, જ્ઞાન હોય, એનું બળ હવળું લેવું જોઈએ. એને બદલે ઘણી વખત આપણું મન આસક્તિ વશાત એનું અવળું બળ લેવડાવે છે. ખ્યાલ આવ્યો? બે ત્રણ જણા કબાટ કાઢવા મથતા હતા, નીકળતો નહોતો, એટલે બીજા એક બે જણા આવ્યા, હાલો હાલો મદદ કરી. પછી કેટલી ઘડી મથ્યા પછી ઓલા કહે છે કે કેમ બહાર નીકળતો નથી, ત્યારે ઓલા કે પણ અંદર લઈ જવાનો છે એમ. આને કહેવાય ઊંધું બળ કર્યું. એમ ભગવાનનો મહિમા અપરંપાર છે, એનું હવળો લેવો જોઈએ, હવળો બળ. પણ ઘણી વખત આપણે ઊંધું લઈએ છીએ. કોને હવળું બળ લીધું કહેવાય, કોને અવળું લીધું કહેવાય, અહીં તમને બતાવું છું. ભગવાનના મિથ્યા નિષ્ઠા બળના અભિમાને, મહિમાના અભિમાને જીવ ભગવાનની જ આજ્ઞા લોપે છે. આ ગઢડા અંત્યના 26માં મહારાજે કહ્યું કે ભગવાનનો મહિમા બહુ સમજે ને તે મહિમાની બહુ વાર્તા કરે, જે કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાય જશે તો એનો શો ભાર છે, ભગવાનનો મહિમા બહુ મોટો છે, એવું સમજીને ધર્મ લોપે. અરે ગમે એટલા પાપ થઈ જાય, એકવાર આમ ભગવાનના દર્શન કરીને બધા પાપ પડી જાય, એવો ભગવાનનો મહિમા છે ભાઈ. અભિષેક કરેલું પાણી પી લેવાનું, સમજ્યા? એકવાર શાકોત્સવમાં જઈને શાક ને રોટલા ખાઈ આવવાના, સાધુ કહે છે ને શાકોત્સવ ખાય એના પાપ બળી જાય ને કલ્યાણ થાય. આવી રીતે ભગવાનના મહિમાનું બળ લઈને પાપ કરવું, અધર્મ કરવો, આને ઊંધું બળ લીધું કહેવાય. ભગવાનનું સાચું બળ એને કહેવાય કે આવા મોટા ભગવાન મળ્યા તો એ ભગવાનની આજ્ઞા કેવી રીતે લોપાય, ભગવાનને ન ગમતું એવું કરાય જ કેમ, એમ લેવું જોઈએ બળ. આ તો એમ માને છે કે આવા મોટા ભગવાન મળ્યા એનું એક નામ લઈએ તો પાપ બળી જાય, માટે પાપ કરો. આ ઊંધું બળ કહેવાય. એમ ઊંધું બળ લઈને કેટલાક માણસો ધર્મ વિહોણી ભક્તિ કરે છે. યન નામ ધ્યેય શ્રવણાનુ કીર્તનાત, ભાગવતજીના આ શ્લોકમાં ખૂબ ભગવાનના નામનો મહિમા બતાવ્યો છે કે ભગવાનનું એક નામ શ્રવણ કીર્તન કરો એમાં વ્રત તપ યજ્ઞ બધું આવી ગયું. વચનાવત અંત્યના 5માં પણ આ વાત કરી છે મહિમાની. પણ આવી રીતે મહિમા લઈને પછી એમ માને કે હવે વ્રત તપ જપ વગેરેની કાંઈ જરૂર નથી, એક નામ લઈ લીધું એટલે બધું આવી ગયું. ભગવાનના નૈવેદ્યના એક કોળિયા બરોબર 6 મહિના ઉપવાસનું ફળ મળે છે. ભગવાનના પ્રસાદને તમે જમો એક કોળિયો એટલે 6 મહિને ઉપવાસ કર્યો એટલું ફળ મળે, એમ માની નકરો પ્રસાદ ખાખા કરે તો ફળ મળે કે પછી કેડે વળ મળે મોટા મોટા. એટલે ઘણી વખત આવો ઊંધો મહિમા લેવાઈ જાય છે, એને લઈને ધર્મ લોપાઈ જાય છે ભાઈ. 9મું કારણ, ધનાધિકનો લોભ, પૈસાનો લોભ આજ્ઞા લોપાવે છે. કેવી રીતે? સંપત્તિ સંપાદન કરવા માટે આપણાથી ભગવાનની આજ્ઞાઓ એમ લોપાય છે કે આપણે એવું સમજીએ છીએ કે ઘરમાં કે મંદિરમાં આવક થાય, સંપ્રદાયમાં સંપત્તિ હોય તો ભગવાનની સેવા ભક્તિ બહુ સારી થાય. પરંતુ એવા લોભને કારણે કેટલીક ભગવાનની આજ્ઞાઓ લોપી નાખીએ છીએ એની ખબર રહેતી નથી. કેવી રીતે લોપીએ છીએ? તો પરદેશમાં એટલાન્ટા વગેરેમાં, સિંગાપોર વગેરે સ્થળોએ હિન્દુ તથા બૌદ્ધ ધર્મના અમુક મંદિરો નીચે જ આવક માટે દારૂ માંસની પાર્ટી ચાલે છે. ચર્ચમાં પણ ઘણા સ્થળોએ જુગાર વગેરે રમવાનું આયોજન ચર્ચની આવક માટે થાય છે. અરે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં પણ અમુક સ્થળે આવક માટે મંદિરના મોઢા આગળ પાનના ગલ્લા ભાડે દેવાય છે. ત્યાં વાલ્યા ટીવી ચલાવે ગમે એવા નખરાન્યા ગાળ્યો બોલે, દુનિયા આખાનો કાટમાળ બીડિયું પીવાનું માવા ખાવા મંદિરને ઓટલે બેઠો હોય. આપણે જ પૈસા સારું એને ભાડે આપીશ, નાત પડાય નહીં. અમે માનસી કરતા હોય નીવડાય તાણી તાણી ટીવી વગાડે, કેવડાવીએ કે મફત નથી દુકાન તમે મંદિરવાળાએ દીધી, ભાડું દઈશ. ક્યાં ગામના છો? ભાઈ કુંડલ મંદિરેથી આવ્યા છે તે ત્યાં પાછા જાઓ, શાંતિ માનસી કરવી હોય આઈના મંદિર વાળાને પૈસાની જરૂર છે, તમારી નહીં, માનસી પૂજાની નહીં, ભગાવો. મંદિર મારે દુકાનો આપી હોય ગમે તેવા ભાડે, આવક કરો બસ, પૈસા ભેગા થાય એટલે પછી બાથે બધા વહીવટ કરવા. અરે ઘણા મંદિરમાં ગૃહસ્થ કુટુંબને રહેવા માટે ભાડે આપ્યું હોય, બોલો, મંદિરમાં વસવાટ કરાવ્યો હોય. તેથી ઘણી જગ્યાએ સંતોને ઉતરવા યોગ્ય પણ મંદિર રહેતું નથી. અમે ઓલા ગામ ગયા હતા, ગામનું નામ નથી લેતો, વળી નાના માણસોનું અહમ ગવાય પાછા ક્યાંય હામાં થાય. મંદિરના સાધુ સંતોને ઉતરવાના રૂમમાં ને રહોડામાં એક કુટુંબને ભાડે આપેલું. હવે અમે ત્યાં જઈ છીડ્યા, અમારે એમ કે બે દિવસ ત્યાં રહેશું. પછી કીધું કે અમે આવ્યા છીએ અને મંદિરમાં ઉતારો, તો કે મંદિરમાં તો હવે સ્વામીજી અહીંયા તો આ બધા રહે છે. કહ્યું તો અમારે ક્યાં ઉતરવું, અહીં તો કોઈ સાધુ જ ક્યાં આવે છે, આ તમે આવ્યા કે? પણ કહ્યું અમે આવ્યા છીએ, બે દી રહેવું છે તો મેળ પડશે. તે જઈને ઓલ્યાને કીધું તો કે હું ખાલી ન કરું, તમને ભાડું આપીશ. પછી અમે ઘડીક મંદિરમાં બેઠા, બધા આવ્યા, સભા કરી. પછી મેં કહ્યું કે તમે આવી રીતે મંદિરમાં આ બાળ બચ્ચાને કુટુંબવાળા ગ્રસ્તને તમે આપી દીધું, તો કે સ્વામી એ જ પૂજા કરે છે ને મંદિર હાચવેશ, અમે કોઈ નવરા નથી, અમારે તો શિવનું બહુ કામ હોય એટલે આ કુટુંબને અમે રાખ્યું, કોઈ પૂજારી મળતો નહોતો અને મંદિર હાચવે છે ને ઠાકોરજીને તાળ ધરે છે. પણ મેં કહ્યું અમે સાધુ સંતો આવીએ ને ઉતરવાનું, તો કે હવે આમ થાય તમે ક્યાં કોઈ આવો છો, હવે કે સૂટણી હોય ત્યારે આવો છો, નકામાં તમે આવી છડ્યા ને માથાકૂટ કરો છો, આવવું નહીં પાછા ડખા કરો છો, કે એટલે હવે આનું અમારે હાળું સાંભળવાનું થયું. તમે કાંઈ આવતા જ હો તો અમે શું કામ આને અહીં રહેવા દઈ, ભાડે દઈ કે અમારે એમ કે આ રૂમ પડ્યો છે, રોહડું પડ્યું છે, સાધુ સંત કોઈ આવતા નથી તો થોડીક આવક થાય એમ, એટલે અમે આવક માટે આ કુટુંબમાં વસાવ્યું છે, બરોબર ને? આમ પૈસાને કારણે પણ આપણે ધર્મ નિયમ લોપીએ છીએ. આવું હાલે છે. ધર્મ અસિધારાવર્તમ સત્સંગી જીવનમાં દ્વિતીય પ્રકરણના બીજા અધ્યાયમાં લખ્યું છે, અસિધારા વ્રતમ હેતત પુંસામ નિયમ શીલનમ દુષ્કરો નિયમ પુંભી રાગ લોભા કુલાત્મ ભીહી. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મનુષ્યોએ ધર્મ નિયમ પાળવા એ કાંઈ હેલી વાત નથી, ખાંડાની ધાર ઉપર હાલવા જેવું કઠણ છે. કોને? રાગ લોભા કુલાત્મ ભીહી. રાગ લોભ વગેરે દોષોથી જેનું હૃદય આકુળ વ્યાકુળ છે એવા માણસથી ધર્મ પાળવો કઠણ છે, નિયમ પાળવા કઠણ છે. એ તો ધર્મ નિયમ વગરની થાય એટલી બજારો ભક્તિ સેવા કરે, પણ ધર્મ નિયમ પાળીને એનાથી ભજન સેવા સમાગમ કાંઈ ન થાય. એટલે આ કઠણ પડે છે એટલે લોપાઈ જાય છે. 11મું કારણ આળસ. ક્યારેક આળસને કારણે આપણે નિયમો ચૂકી જઈએ છીએ અને એમનામ ભક્તિ કરી નાખીએ છીએ. પ્રમાદ. ક્યારેક પ્રમાદ નામના દોષને કારણે આપણે બીજું કરીએ છીએ અને કરવાનું રહી જાય છે. પ્રમાદ એને કહેવાય, કરવાનું હોય કરીએ નહીં બીજું કરીએ. હવે કરવાનું રહી જાય એટલે ધર્મ પાલન આદિક ચૂકી જવાય છે. 13મું કારણ ગાફલાય. ગાફલાય હોવાથી ધર્મ વિનાની ભક્તિ થઈ જાય છે. વાલા ભક્તો આ કારણ બતાવ્યા, આ આજ્ઞા નહીં પાળવાના કારણો. હવે જો આ આજ્ઞા નહીં પાળીએ તો શું નુકસાન થાય, શું ગેરલાભ થાય, એ આપની આગળ રજૂ કરું છું. પહેલું, ભગવાનમાં પ્રીતિ ઘટશે, દિવસે દિવસે ઓછી થાય, ભક્તિ કપાય. બીજું કારણ, સંતો ભક્તોમાં હેત આત્મીયતા હશે એ ઓછી થઈ જાય, નષ્ટ થઈ જાય. ત્રીજું કારણ, પરસ્પર દિવ્યતા હશે ને એ જતી રહે. સંતો ભક્તોનો એકબીજાને જે મહિમા હોય, દિવ્ય બુદ્ધિ હોય, એ બધી નાશ થઈ જાય. ચોથું કારણ, વિષયાદિકમાંથી પ્રીતિ નહીં ટળે, જો ધર્મ નિયમ વિનાની ભક્તિ કરશું તો. પાંચમો કારણ, ઘણા લાંબા સમયથી ખૂબ ભજન સેવા કરતા હોવા છતાં પણ આત્મામાં સંતોષ થાય એવા નિર્વાસનિક નહીં થવાય, એવા બળિયા ભગત નહીં થવાય નિયમ વિહોણી ભક્તિથી. છઠ્ઠું કારણ, આબરૂ રહિત થઈ જવાશે. સાતમું કારણ, ભ્રષ્ટ થઈ જવાશે. આઠમું કારણ, ભગવાન નહીં મળતા જન્મ ફેલ થઈ જાય છે. નવમું કારણ, ભગવાન શ્રીહરિનો કુરાજીપો થશે. દસમું કારણ, સંતો ભક્તોનો કુરાજીપો થશે. અગિયારમું કારણ, જગતના માણસોને પણ આ વાત નથી ગમતી માટે એનોય કુરાજીપો થશે અને એ લોકો આપણી નિંદા કરશે. આ મેં 11 કારણ બતાવ્યા નુકસાનીના, 11 નુકસાન છે. હવે થોડું વિસ્તારથી 11ને કહું છું. પ્રભુમાં પ્રીતિ ઘટશે એવું પહેલું કીધું. ધર્મરહિત ભક્તિ કરવાથી કદાચ પ્રારંભમાં એવું લાગે છે કે ભગવાનમાં પ્રેમ વધે છે, પણ અસાવત જીવને અંતે ભગવાન સિવાય બીજે પ્રીતિ વધી જવાની પૂરી શક્યતા છે, ને ભગવાનમાં હેત હોય એ નષ્ટ થઈ જાય છે. બીજું કારણ, સંતો ભક્તોમાં હેત આત્મીયતા ઘટે છે. આપણે જ્યારે ધર્મ નિયમને ન પાળીએ તેથી સંતો ભક્તોને આપણામાં હેત રહેતું નથી, આત્મીયતા રહેતી નથી. તેને લઈને આપણને પણ તેમને પ્રત્યે હેતને આત્મીયતા ઘટી જાય છે, નષ્ટ થઈ જાય છે. ત્રીજું કારણ, પરસ્પર દિવ્યતા ઘટી જાય છે. સાંભળજો, ધર્મ નિયમ રહિત ભક્તિ કરવામાં ભ્રષ્ટવાળો થયા વગર રહે નહીં. ભ્રષ્ટવાળો પહેતા વાલ લાગતી નથી, અને જ્યારે ભ્રષ્ટવાળો દેખાય ત્યારે ત્યાં કોઈને કલ્યાણ મનાતું નથી, અને દિવ્યપણું પણ મનમાં ટકાવી શકાતું નથી રાખવું હોય તોય. તેથી હૃદયમાં ભક્તિની ભીનાશ જ રહેતી નથી. કરવા ગયા કાંઈ અને થઈ પડ્યું કાંઈ, એટલે જ શ્રીજી મહારાજે વર્તનાવતમાં કહ્યું છે, આજથી જો કોઈ પંચવર્તમાન રૂપ જે ધર્મ તેને મૂકીને જ્ઞાન કે ભક્તિનું બળ લેશે તે ગુરુદ્રોહી છે, વચનદ્રોહી છે. એવી ધર્મભંગ વાત જે કરતો હોય તેને વિમુખ કહેવો. ભગવાનનું મહિમાનું બળ લઈને ધર્મભરમની એસી ટેસી કોણ મળ્યા સર્વોપરી એમ કરીને ગમે એમ જીવવા માંડે ને તો એને મહાપાપી જાણવો, ગુરુદ્રોહી જાણવો, વચનદ્રોહી જાણવો. આવા મોટા મળ્યા છે ધર્મ નિયમ પાળીને, એની આજ્ઞા પાળતા ટાઈટ ચડે છે ને ખોટું બળ લે. મહિમા એટલો બધો ભગવાનનો છે, ભગવાનની આજ્ઞાનો ન હોવો જોઈએ, આજ્ઞાનો ન હોવો જોઈએ એ નહીં દેખાય. સર્વોપરી સર્વોપરી કરે ને કાંઈ ના કાંઈ ધંધા કરે. કોણ સર્વોપરી? તમારા આવા નબળા ધંધા સ્વામિનારાયણ. મહારાજ કે એવી ધર્મભંગ વાત કરીને ખોટે ખોટું ભગવાનનું બળ લઈને ધર્મ તોડતો એને વિમુખ કહેવો. ચોથું કારણ, વિષયાદિકમાંથી પ્રીતિ ટળતી નથી. ધર્મ નિયમ રહિત ભક્તિ કરવાને બાને વિષયાદિકનું પોષણ કરવાથી તેમાં રહેલી જન્મોજન્મની આસક્તિ ટળવાને બદલે ઉલટાની વધી જાય છે. અને ધર્મ નિયમ પાળીને ભક્તિ કરે ને તો આસક્તિ વધી શકે જ નહીં, હોય એ દિવસે દિવસે ઘાંતી જાય. આ ધર્મ નિયમની તાકાત છે, એનું ફળ છે. વાલા ભક્તો, ઘણા લાંબા સમયથી ખૂબ ભજન સેવા કરતા હોવા છતાં પણ આત્મામાં સંતોષ થાય એવા નિર્વાસનિક અને બળિયા ભગત નથી થવાતું ધર્મ વિહોણી ભક્તિથી. આ સવારે સાગર કથામાં મેં કહ્યું હતું કે આપણી જાતને આપણે બે પ્રશ્ન પૂછી લઈએ કે આટલા વર્ષથી હું સત્સંગ કરું છું, ભક્તિ કરું છું, સેવા કરું છું, પણ મારા કામ ક્રોધાદિક દોષો હજી કેમ ટળ્યા નહીં? જો એવી અંદર ફિલિંગ થતી હોય તો આપણે આપણને જોઈ લેવા જોઈએ કે આપણે ધર્મ વિહોણી ભક્તિ સેવા સત્સંગ કરતા હશું, એટલે હજી સુધી કામ ક્રોધાદી કે દોરો દીધો નથી. અને જે લોકો ધર્મ નિયમ પાળીને સેવા ભક્તિ ભજન કરતા હશે એમને દિવસે દિવસે પોતાના દોષો ઘટતા દેખાશે, ટળતા દેખાશે, પોતે મુક્ત થતો અનુભવાશે, અને એના અંદર સંતોષ હશે કે આટલા વર્ષના સત્સંગમાં હું આટલો આગળ વધ્યો છું, હવે ભગવાનને ચોક્કસ પામી જાય. અને જે ધર્મ વિહોણી ભક્તિ સેવા સત્સંગ કરતા હશે એને એમ જ થશે કે આટલા વર્ષથી મંદિરે જઈને સેવા કરીને ધર્માદો દઈને મરી ગયા, એટલો ને એટલો કામ છે ને ક્રોધ છે ને લોભ છે ને મારામાં કાંઈ સુધારો ન થયો, તારામાં થવાનો નથી. તો ધર્મ નિયમ પાળ્યા વગરની ભક્તિ કરે છો, ફળ નહીં આપે એ ભક્તિ. કારણ કે ભજન સેવાદી કરીને મેળવેલું ફળ બળ ને નિયમ ધર્મ તોડી નાખવાથી સ્રવી જાય છે. ધર્મ તોડી નાખવાથી ભજન સેવાદીકનું મેળવેલું ફળ સ્રવી જાય છે. વચનામત ગઢડા મધ્યના 32માં ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા કે ધર્માદિક અંગનું સહાયપણું હોય તો એ ભક્તિને વિશે કોઈ વિઘ્ન થતું નથી, નહીં તો વિષમ દેશકાળાદિકે કરીને ભક્તિને વિશે વિઘ્ન જરૂર થાય, ભક્તિ તૂટી જાય, મરી જાય. એમ ભક્તિમાં વિઘ્ન થયા કરવાથી સિદ્ધિ થતી નથી. અંતે આપણે હતા એવા ને એવા રહીએ છીએ, ઘાંચીને બળદ્યા જેમ ન્યા ન્યા. છઠ્ઠું કારણ, આબરૂ રહિત થઈ જવાય છે. વાલા ભક્તો, ધર્મ નિયમ તોડીને ભક્તિ કરતા જ્યારે ભ્રષ્ટ થઈ જવાય ત્યારે આપણી કરેલી સેવા ભક્તિનો કોઈ ભાર મહિમા કોઈને રહેતો નથી, આપણે આબરૂ વિનાના થઈ જઈએ છીએ. વચનામૃતમાં કહ્યું છે અંજના 32માં, ભગવાન તો અધમ ધારણ છે અને પતિત પાવન છે, તે માટે કાંઈક ધર્મ વિરુદ્ધ અવળું વર્તાઈ જાય તો તેની શી ચિંતા છે. એવી મહાત્મ્યની ઓછ લઈને પછી આ જીવ મૂળગો પાપ કરવા થકી ડરે નહીં, અને એવો જે દુષ્ટ થઈ જાય એની આબરૂ કાંઈ રહે, એ તો પાપી કહેવાય. એવાની લોકો નિંદા કરે છે, એ આબરૂ વિનાનો થઈ જ જાય, માટે સધર્મમાં ભક્તિ કરવી. હાથમું કારણ બંધન થઈ જાય છે. ધર્મ રહી સેવા ભક્તિમાં વિષયાદિકમાં જરૂર જીવ ચોંટી જાય છે, ફસાઈ જાય છે, બંધાઈ જાય છે. આઠમું કારણ, ભગવાન ન મળતા જન્મ ફેલ થઈ જાય છે. છેલ્લો જન્મ કરવો છે, ભગવાનને મેળવી જ લેવા છે, એવી વાતો કરવાથી જન્મ સફળ નથી થતો. આજ્ઞા પાળીને ઉપાસના કરવાથી જન્મ સફળ થાય છે, છેલ્લો થાય છે, ભગવાન મળે છે. જે માણસ એકલી ઉપાસના કરે છે અને આજ્ઞા નથી પાળતો એને સિદ્ધિ નથી થતી, અને જે માણસ ઉપાસના બરાબર નથી કરતો ને એકલી આજ્ઞા પાળે છે એને સિદ્ધિ નથી થતી. આજ્ઞા પાળીને ઉપાસના કરે એને જ ભગવાન મળે છે, એને જ સિદ્ધિ થાય છે. એટલે આપણા બધા જૂના વડીલ સાધુ કહેતા હતા, આજ્ઞા ઉપાસનામાં ખબરદાર રહેજો. એ બે પાંખો છે અક્ષરધામમાં જવા અને ઉડવા માટે, મોટા સાધુ બધા કહેતા હતા. તમે સાંભળ્યું છે, આજ્ઞા વિનાની ઉપાસના નથી થતી, સિદ્ધ જ ન થાય. ભગવાન સ્વામિનારાયણનો કોરાજીપો થાય છે 9મા કારણમાં. કેમ જે શ્રીહરિજી જાણે છે કે મારી કરેલી તમામ આજ્ઞાઓ જીવને મારામાં અને મારા સંતો ભક્તોમાં પ્રેમ કરાવી માયામાંથી હેત ટળાવવા માટે છે, પણ આ જીવ ડાપણ કરીને મારી આજ્ઞા લોપીને માળો મારી સેવા ભક્તિ કરવા અડ્યું દેશ, આને ભાન જ નથી કાંઈ. 10મું કારણ, સંતો ભક્તોનો કોરાજીપો થાય છે. કેવી રીતે? સાંભળો, સમજણા સંતો ભક્તોને પણ એમ થાય છે કે ભગવાનના કયા પ્રમાણે ધર્મ પાળ્યા વિના, આજ્ઞા પાળ્યા વિના આ જીવ ભગવાનને રાજી કરી પકડી લેવા મથે, તે કઈ રીતે થશે? માટે આને સમજણ પડતી નથી અને ભગવાનનું પણ માનતો નથી, અને આપડાપણે કલ્યાણ કરવા મથે છે એમ સંતો ભક્તોને મનમાં થાય, એટલે સંતો ભક્તોનો આપણા મત કોરાજીપો થાય. 11મું કારણ, જગતના માણસોને પણ આનંદ ગમતું. ભજન ભક્તિ સેવા આદિ ઘણું કરતા હોઈએ, પરંતુ મોટા મોટા અધર્મ આપણામાં હોય તો જગતના જીવો આપણને ઢોંગી પાખંડી માને કે ન માને. બોલો, પછી કોઈને મહિમા રે આપણા હગાવાલાને? અરે, ઘરના છોકરાને ઈ ન રે. ઘણા મા બાપ કહે છે કે અમારા છોકરા અમારું માનતા જ નથી, અને છોકરાને પૂછીએ કેમ માનતા નથી તો કે આની હા ઉપલી સેવા ભક્તિનો ધર્મ છે, બાકી મારા બાપના ધંધા બધા હું જાણું છું, એનું શું માને? બોલો, મને અનુભવ છે એટલે કહું. એક બાપ છોકરાને લઈને મંદિર આવ્યો હતો ને કે સ્વામી આ નિયમ આપો. મેં કીધું કાંઈક નિયમ લે તો, મારો બાપ જેટલા સાધુ આવે છે ને એને બધાને એમ કહે છે કે મારા છોકરાને નિયમ આપો. હું બધા સ્વામી નિયમ પાડું છું તો મારા બાપાના ટેવ પડી ગઈ છે. હવે મેં કીધું તારા બાપા સત્સંગી છે ને તારું કલ્યાણ કરવા માગતા હોય તો, મારા બાપા ઘરે હોય ને પૂજા કરતા હોય ત્યાં સુધી સત્સંગીને હરિભગત હોય, દુકાને બેઠા પછી ઠામુકા હરિભગત નથી રહેતા. મને ખબર હોય ને કે એવું બોલતો હોય થોડું લાંબુ લાંબુ કે મને ખબર હોય ને મારો બાપા કેવા ભગત છે, એટલે એના છોકરાને જ એમ થાય છે. મેં પણ તું આવું કેમ બોલે? મને કે બધા સત્સંગીના જ ગળા કરે છે મારો બાપો, કે મને કે મારા બાપને હરિભગત જાણીને, હરિભક્તો બિચારા હરિભગતની દુકાને છેતરપિંડી નહીં હોય ને કાંઈક સસ્તું આપશે હરિભગત જાણીને એમ માનીને આવે છે, ને આવડો બધા સત્સંગીને જ વેતરે છે મારો બાપો. અને મને કે નિયમ આપો, મને કે નિયમ એને આપો કોઈના ગળા ન કરે. જે મા બાપ ધર્મ નિયમ પાળતા નથી અને છોકરાને ધર્મ નિયમ પાળાવીને સારા સત્સંગીને સંસ્કારી કરવા મથે છે, એ બધા મૂર્ખ મા બાપ છે. પહેલાં મા બાપે આદર્શ પૂરો પાડવો જોઈએ. છોકરાએ જોવું હોય કે સત્સંગી કોને કહેવાય, તેના બાપને ને એની બાને જોઈ લે કે આને એ ભગવાનના ભગત કહેવાય, સત્સંગી કહેવાય, એકાંતી કહેવાય, પછી છોકરો એમાંથી શીખે કે મારે આવા થવું છે. બોલો, કયા મા બાપને આવો વેંચ છે છોકરાના આદર્શ બનવાનો? તો છોકરા સત્સંગી થાય, તો છોકરાને તમારું વજન રહે, તમે કહો એમ કરે, નહીતર તમારા દાંત કાઢે બેઠા બેઠા બધા ભેગા થઈને. ઢોંગી પાખંડી ગણે, ક્યાંય આપણું માન ન રહે, માટે ધર્મ નિયમ પાળીને ભક્તિ કરતા શીખીએ. હવે શાસ્ત્રીય પ્રમાણો આપું છું આ બાબતના. એક તો સત્સંગી જીવનમાં અદભુત જોરદાર સૈદ્ધાંતિક વાત પ્રયાગ ક્ષેત્રમાં સદગુરુ રામાનંદ સ્વામીએ ધર્મ ભક્તિને કંઠી બાંધી ત્યારે કરી હતી. સ્વવર્ણાશ્રમ ધર્મેણ યુક્તા શ્રી રાધિકા પતે હે ભક્તિ કાર્યા દ્રઢેત્યત્તલ લક્ષણમ યુદ્ધવાદવનઃ. હે ધર્મ, અમારો ઉદ્ધવ સંપ્રદાય છે, તમે આજ અમારી દીક્ષા લીધી, કંઠી બાંધી અમારા શિષ્ય થયા. ધર્મ અને ભક્તિ ધ્યાન દો. સ્વવર્ણાશ્રમ ધર્મેણ યુક્તા, પોતપોતાના વર્ણાશ્રમ ધર્મેથી યુક્ત ભગવાન શ્રીહરિની ભક્તિ દ્રઢપણે કરવી, એ તદ લક્ષણમ હિ ઉદ્ધવાદ્વનઃ. આ જ ઉદ્ધવ સંપ્રદાયનું લક્ષણ છે, સિદ્ધાંત છે. દુનિયામાં ઘણા સંપ્રદાય એવા છે કે જે ધર્મ નિયમ વગરની ભક્તિ કરે છે. જ્યારે જગતના જીવને એના ભ્રષ્ટવાડાના ભોગ બનવું પડે છે ત્યારે અમે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી નૂતન સંપ્રદાયની સ્થાપના કરી છે અને એનું બંધારણ એ બાંધ્યું કે ધર્મે સહિત પરમેશ્વરની ભક્તિ કરવી. આ ઉદ્ધવ સંપ્રદાયનું મેન લક્ષણ, સિદ્ધાંત, આર્દ જે કોતે. એટલે મેં પ્રારંભમાં કહ્યું કે આ જે આજ્ઞા છે એ સંપ્રદાયની સૈદ્ધાંતિક આજ્ઞા છે, એમાં કરોડો જીવના કલ્યાણ રહ્યા છે. વળી નારાયણ ગીતામાં સત્સંગી જીવનમાં ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા, ધર્મો જ્ઞાનમ ચ વૈરાગ્યમ ભક્તિર્વિદ્યાની તત્વત અંગાની ત્રીણી ઉત્તમાહૃત પાદાખ્યાન્યનો ક્રમાત. ભગવાન કહે છે કે ધર્મ જ્ઞાન અને વૈરાગ આ ભક્તિના અંગ છે, એમાં ધર્મ છે એ મસ્તક છે, જ્ઞાન છે એ હૃદય છે, અને પગ છે એ વૈરાગ છે. ભક્તિ સાંગ કરજો, ભક્તિને મસ્તક હોવું જોઈએ, હૃદય હોવું જોઈએ અને પગ હોવા જોઈએ. ધર્મ વિનાની ભક્તિ એટલે માથા વગરની, જ્ઞાન વગરની ભક્તિ એટલે આર્ટ વગરની, વૈરાગ વગરની ભક્તિ એટલે ટાંગા વગરની. એ હાલે નહીં કાંઈ. ધર્માદિને અંગ કયા છે? અંગો વિના અંગીની સિદ્ધિ નથી થતી. આ સિદ્ધાંતને સમજતા હોય સમજે માણસો. લઘુહારિત સ્મૃતિમાં એવું કહ્યું, અપહાય નિજમ ધર્મમ કૃષ્ણ કૃષ્ણેતિ વાદિનઃ તે હરેર દ્વેષીનો જ્ઞેયા ધર્માર્થમ જન્મય ધરે હે. અરે કહે છે, ઘણાય કહેવાતા ભગતડાઓ પોતાનો ધર્મ નિયમ બધું નીતિમત્તા પ્રમાણિકતા ચારિત્ર નેવે મૂકીને કૃષ્ણ કૃષ્ણ બોલતા બોલતા જાણે બહુ મોટા ડાયા હોય એમ રખડે છે, પરંતુ એને હરેર દ્વેષીનો જ્ઞેયા ભગવાનના દુશ્મન જાણવા ઈવડાય ભગતડાઓને. કેમ? તો કે ધર્માર્થમ જન્મે ધરે હે. ધર્મ સ્થાપન કરવા તો ભગવાન અવતાર લે છે, અને એના જ ભગત થઈને તમે બધા ધર્મનો ભોહડીઓ વાળો છો. આવું લઘુહારિત સ્મૃતિમાં લખ્યું છે ભાઈ. વળી વારા સ્મૃતિમાં લખ્યું, શ્રુતિ સ્મૃતિર મમેવ આજ્ઞા યસ્તામ ઉલ્લંઘ્ય વર્તતે આજ્ઞા ભંગી મમ દ્વેષી સમદ ભક્તો નવય ધરે. હે ધરા દેવી, શ્રુતિ સ્મૃતિ રૂપ મારી આજ્ઞા છે એને ઉલ્લંઘીને જે ભક્ત વર્તે છે તે આજ્ઞા ભંગ કરનાર ભગત મમ દ્વેષી, મારો દ્વેષી છે. સ મમ ભક્તો નવઈ, તે મારો ભક્ત છે જ નહીં, મારો દુશ્મન છે. આવું બોલ્યા ભગવાન. હવે આપણે સમજવું પડે કે ન સમજવું પડે? પરાશર ગીતામાં એવું કહ્યું, ધર્મા પેદમ યત કર્મ યદ્યપિ સ્યાદ મહાફલમ. આ બેઠી વાત શિક્ષાપત્રીમાં પણ મહારાજે લીધી. ન તદ સેવત મેધાવી ન તદ હિત મિહોચ્યતે. ધર્મ વગેરેનું કોઈ પણ કર્મ જો કે તમને મહાફળ આપનારું હોય તો પણ મારા આશ્રિતોએ તે કરવું નહીં. મેધાવી ડાયા માણસોએ નહીં કરવાનું. તમને એવું લાગતું હોય કે થોડોક ધર્મ લોપવું એમાં બહુ મોટો ફાયદો થાય એમ છે, એ ફાયદો લેવાય ધર્મ નહીં લોપવાનો. કેમ જે નતદ હિત મિહોચ્યતે, એમાં તમારું હિત નથી. ધર્મ લોપીને ફાયદો લઈ લેવામાં અંતે તમારું હિત નથી. પરાશર ગીતામાં આ વાત છે. વળી વલ્લભાચાર્ય મહારાજે તત્વ દીપ નિબંધમાં પુષ્ટિ માર્ગના સંસ્થાપક અગ્નિનો અવતાર કહેવાતા શ્રીમદ વલ્લભાચાર્યજી મહારાજ તત્વદીપ નિબંધમાં આવું સ્પષ્ટ લખે છે, સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ નિવર્તનમ इंद्रियाश्व विनिग्रह सर्वथा न त्रयम तजेत। मारा बधाय पुष्टि मार्गीय आश्रितो ये आ त्रणे वात क्यारे मुकवी नहीं। एक, धर्म क्यारे छोड़वो नहीं, पोतानो पोतानी शक्ति प्रमाणे स्वधर्म पाळवो, पाळवन पाळवो, नियम धर्म पाळवो। बीजी बात, विधर्म थी दूर रहेवू बीजा धर्मों थी। तीजी बात, इंद्रियो रूपी घोड़ाओने काबू में राखवा। आ त्रण बाबत ने कोई पण रीते वैष्णवोए छोड़वी नहीं। वाला भक्तो, आ बधा प्रमाणों छे शास्त्रीय मोटा पुरुषोना आचार्योना, आनाथी ये सिद्ध थई गयुं के धर्मे सहित ज भक्ति करवी जोईए तो ज आपणुं रूड़ू आलोक परलोकमां थाय। पुरुषोत्तम प्रकाशमां निष्कुळानंद स्वामीए प्रकरण 39 मां आचार्यना धर्म लखती वखते आ चौपाईओ लखी छे। पुरुषोत्तम प्रकाशमां अद्भुत छे।
अधर्मी साथे मारे अदेखाय,
स्वामीनारायण भगवान बोले छे, लखे छे निष्कुळानंद स्वामी महाराज, कहे छे कि मारे अधर्मी साथे अदेखाय छे। आचार्यों ने उद्देश्य ने महाराज आ वात करे छे।
अधर्मी साथे मारे अदेखाई,
अधर्मी साथे मारे अदेखाई,
रे छे रात दिवस मन माई,
रे रात दिवस मन माई,
अधर्मी जननी जे ह भक्ति,
अधर्म जननी जे ह भक्ति,
नथी गमती मने जो रती,
नथी गमती मने जो रती,
अधर्मी साथे मारे अदेखाई,
अधर्मी साथे मारे अदेखाई,
रहे छे रात दिवस मन माई,
समझाई कि तुम अधर्मी साथे मारे रात दिवस अदेखाई रहे। અધર્મી જનની જે ભક્તિ છે એ મને નથી ગમતી, ધર્મી માણસની ભક્તિ ગમે છે।
એના હાથનું અન્ન ભાવે,
એના હાથનું અન્ન ભાવે,
મર બહુ સારું કરી લાવે,
મર બહુ સારું
કરી લાવે, અધર્મીના હાથનું જે પાણી, નથી પીતા તે અશુદ્ધ જાણી,
નથી પીતા તે અશુદ્ધ જાણી,
એ અધર્મીના આચરણનું મને અનુભવતું નથી, ભલે ને બહુ હારો મોટો અણકોટ કરીને લાવે, પણ જેના આચરણનો ઠેકાણો નથી એનું અમને જ ખાતા, એના હાથનું પાણી નથી ભાવતું અમને, અશુદ્ધ જાણીને અમને જ પીતા, ભલે ને હોવાર ગાળીને લાવે। ગાફમાં અવલબાઈ રહેતા હતા, બહુ ચુસ્ત ભગત હતા। ભગવાન સ્વામિનારાયણ ગાફમાં ગયા એટલે મહારાજે કીધું કે અવલ બેટા તું થાળ કરજે, અમારે તારા હાથનું જમવું છે, કારણ કે દીકરી બહુ પવિત્ર હતી। એટલે એણે જઈને થાળ કર્યો ને મહારાજ જમવા પધાર્યા, ને મહારાજ જમ્યા તે અવલબાઈની બાકે મારે કાલ થાળ કરવો છે। મહારાજે બીજે દિવસે કીધેલું કે અવલ થાળ કરજે હું આવીશ, પણ માએ એમ કીધું કે આજે હું થાળ કરીશ, તું નહીં, કાલ તે કર્યો તો મહારાજ જેમાં તો આજ મારો વારો, પણ મહારાજે એને ન જ કીધું, પણ દીકરી કાંઈ બોલાણું નહીં એટલે એની બાઈએ થાળ કર્યો અને મહારાજ જમવા ગયા, પીરસ્યું, જમ્યા, પછી વાડામાં જઈને ભગવાન સ્વામિનારાયણે ઉલટી કરી। ત્યારે અવલબાઈ જઈને કહેશે કે મહારાજ શું થયું, શું થયું, તમને બીમાર થઈ ગયા, માંદા થઈ ગયા, કેમ ઉલટી થઈ ગઈ? મહારાજ કે બીમારી નથી, માંદોય નથી, પણ આ તારી બાઈએ રાંધી નાખ્યું ને, હું તો તારા હાથનું જમવા આવ્યો હતો એટલે મેં ઉલટી કરી નાખી, કે મહારાજ એનું કારણ તો તારી બાનું આચરણ સારું નથી, મને એના હાથનું ભાવે નહીં, આ ન જમું તેને ખોટું લાગે એટલે જમી લીધું, પણ વાડામાં જઈને મેં ઉલટી કરી નાખી। જેનું જીવન સારું નથી, જેના ધર્મ નિયમ પ્રમાણે જે હોવા જોઈએ હરિભગતના લક્ષણીય નથી, તો ભગવાન કે મને એના હાથનું નથી ભાવતું પાણી, તે ભાઈ
ધર્મવાનનું ફળ દળ ફૂલ,
ધર્મવાનનું ફળ દળ ફૂલ,
જે દિયે તે જાણું છું અમૂલ. ધર્મવાળા મને જે આપે અમૂલ્ય જાણીને ગ્રહણ કરું. માટે ધર્મવાળાની જે ભક્તિ,
માટે ધર્મવાળાની જે ભક્તિ,
તે તો મને ગમે છે જો અતિ,
તે તો મને ગમે છે જો અતિ,
હા તે તો મને ગમે છે જો અતિ,
તે તો મને ગમે છે જો અતિ.
જો ભગવાનને વાલા થવું હોય, આપણી સેવા પૂજા ભગવાન સ્વીકારે એવી ઈચ્છા હોય, તો ધર્મ નિયમ પાળવા પડે. ટૂંકમાં સાબિત થયું. હવે વચનામૃતના પ્રમાણો આપું છું. સ્વધર્મે નિધનમ શ્રેયઃ પધર્મો ભયાવહ. દરેક માણસને માટે પોતાનો ધર્મ જ શ્રેયકારી છે, બીજાનો ધર્મ ભયાવહ છે. ઘણી વખત માણસ કહેતો હોય છે કે હું ધર્મ નિયમ તો બધા પાળું છું, માટે મારી ભક્તિ ધર્મે સહિતની છે, પરંતુ તે બીજાના ધર્મ નિયમ પાળતો હોય છે, પોતાના નહીં. માટે તેની ભક્તિ પણ ધર્મ રહિત ભક્તિ જ કહેવાય છે. હવે તમે કહેશો બીજાના ધર્મ પાળતો એટલે હું, તો વચનામૃત સારંગપુરના 9માં સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ સ્થાન તે કેને કહીએ? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ચાર વર્ણ અને ચાર આશ્રમ તેને પોતપોતાનો જે ધર્મ છે તેને માટે સ્થાન તેનું, એ સ્થાન જાણવું પોતપોતાનો ધર્મ. તમે ત્યાગી છો, તે તમારાથી જો ત્યાગનો પક્ષ મૂકીને ગ્રહસ્થને માર્ગે ચલાય તો તે સ્થાનક થકી ભ્રષ્ટ થવાનું એમ જાણવું. તમે ત્યાગી છો, તમારે ત્યાગનો પક્ષ રાખવો, એ જ તમારો ધર્મ છે. તમારે ગ્રહસ્થના ધર્મમાં ચલાય નહીં, ગ્રહસ્થને સંગ્રહ કરાય, તમારે ન કરાય. જો કરો તો તમે ભ્રષ્ટ થયા. માટે ગમે તેવો આપતકાળ પડે અથવા અમે આજ્ઞા કરીએ તો પણ તમારે ત્યાગી સાધુ સંતોએ પોતાના ધર્મમાંથી ચલવું નહીં. અર્થાત ગૃહી જેવા આચરણ ધર્માચરણ તમારે કરવા નહીં. દાખલા તરીકે જેમ ગ્રસ્થ વસ્ત્ર તથા અલંકારે કરીને અમારી પૂજા કરવાની ઈચ્છે છે, તેમ તમારે સાધુ સંતો ઈચ્છવું નહીં. તમારે તો પત્ર પુષ્પ ફળ અને જળે કરીને અમારી પૂજા કરવી, ને એવી પૂજા એ કરીને જ આનંદ માણવો. તમારે અમને હોનાનો હાર કે મુંગટ કરાવવાની જરૂર નથી. એ ગ્રહસ્થનો ધર્મ છે, ઠીક પડે કરે ન કરે તે જાણે. પણ પોતાના ધર્મથી ચલાયમાન થઈને પરમેશ્વરની પૂજા ભક્તિ કરવી તે ઠીક નહીં. માટે સર્વને પોતાના ધર્મમાં રહ્યા થકા જેટલી પૂજા થાય સેવા થાય એટલી કરવી, એ અમારી આજ્ઞા છે. તેને દ્રઢ કરીને સર્વ રાખજો. ભગવાન સ્વામિનારાયણે વચનાવર્તમાં કહ્યું કે ગ્રહસ્થનો ધર્મ જુદો, ત્યાગીનો ધર્મ જુદો છે. માટે સમજ્યા હેણ્યા વગર ત્યાગીઓએ ગ્રહસ્થના ધર્મના રવાડે ન ચડી જવું. ગ્રહસ્થને જે શોભા હોય એ ત્યાગીને દૂષણરૂપ હોય, ત્યાગીને જે શોભા હોય એ ગ્રસ્તને દૂષણરૂપ હોય, એટલે બેય હવહોના ધર્મમાં રહેવું. આ વાત શિક્ષાપત્રીના 24માં શ્લોકમાં કરી છે. સ્વવર્ણાશ્રમ ધર્મો યહ સ હાતવ્યો ન કેંચિત પરધર્મ ન ચાચર્યો ન ચ પાષંડ કલ્પિત. 24મો શ્લોક, એની મેં કથા બહુ વિસ્તારથી કરેલી છે. તમે સીડી ડીવડી લઈને સાંભળી લેજો, તમને આખો ખ્યાલ આવી જાય કે કોને કોનો ધર્મ પડાય. હવે હવનો પડાય, કોકનો ન પડાય. શિક્ષાપત્રીમાં આખા પૂરેપૂરા ડિપાર્ટમેન્ટ પાડેલા છે. સર્વસામાન્ય ધર્મ લખ્યા છે, પછી ગ્રહસ્થના ધર્મ. સર્વસામાન્ય એટલે બધાને પાળવાના, પછી ગ્રહસ્થના એટલે ઓનલી ગ્રહસ્થએ પાળવાના, પછી આચાર્યોના એટલે એને જ પાળવાના, પછી આચાર્ય પત્નીના એટલે એને પાળવાના, અને એ ગ્રહસ્થ હોવાથી ગ્રહસ્થના ધર્મ એને લાગુ પડે છે, એને પાળવા જોઈએ. અને પછી સધવાના, વિધવાના, અને પછી ત્યાગી સાધુના, બ્રહ્મચારીના ધર્મ આવે છે. હવના અલગ અલગ લખી દીધા છે, બધાને પાળવાના ભેળા લખી દીધા છે. આ નોખું પાડેલું છે. તેમ છતાંય કોઈ ગ્રસ્તનો શ્લોક લઈ અને કોઈ સાધુ સંતો એમાં ઉતરી પડે તો એને બીજાનો ધર્મ પાડ્યો કહેવાય. પાડ્યો ખરો, પણ કોકનો, પોતાનો નહીં. વાલા ભક્તો, મધ્યના 35મા વચનાવર્તમાં એમ કહ્યું કે મૂર્તિ ઉપાસના, લીલા ગાન અને ત્રીજું નામ છે સ્મરણ. આ ત્રણ વિના કેવળ ધર્મે કરીને જ કલ્યાણ થવું તે તો તુંબડા બાંધીને સમુદ્ર તરવા જેવું કઠણ છે. માટે છે ને મૂર્તિની ઉપાસના જોઈએ, ભગવાનના ચરિત્રનું ગાન કરવું જોઈએ, નામ સ્મરણ કરવું જોઈએ. એકલા ધર્મે કરીને ભવસાગર તરવા જાઓ તો એ બહુ કઠણ પડે, તુંબડા બાંધીને તર્યા જેવું સમુદ્ર. અને ત્રણેય હોય, હો મૂર્તિની ઉપાસના હોય, ભગવાનના ચરિત્રનું ગાન કરતા હોઈએ અને નામ સ્મરણ કરતા હોઈએ, પણ જો ધર્મ ન હોય ને તો માથે પાણો લઈને સમુદ્ર તરવાની છે એવો એને ડાયો સમજવો, અર્થાત મૂર્ખ, અને એને ચાંડાળ જેવો સમજવો. માટે ધર્મ પાળ્યા વગરની ભક્તિ, ઉપાસના, લીલા ચરિત્ર ગાન બધુંય ફેલ જાય છે ને મૂર્ખમાં આપણે ખપીએ છીએ. માટે એ ચાર વાનાએ કરીને જીવનું કલ્યાણ જરૂર થાય છે, પણ એ વિના બીજું કાંઈ એ જેવું સાધન નથી કે જેણે કરીને જીવનું કલ્યાણ થાય. ભલે ભક્તો, આમ વર્તવાનો તમે જો નીચે કર્યો હોય તો એક એક પગે અડીને સમ ખાવ એવી મહારાજે વાત કરી, ને એવી પ્રતિજ્ઞા કરો જે અમારે દઢપણે હવે ધર્મ નિયમ પાળીને જ ભગવાનની ઉપાસના કરવી છે, ભગવાનના ચરિત્ર ગાવા સાંભળવા છે અને ભગવાનનું નામ સ્મરણ કરવું છે, ધર્મ પાળીને, ધર્મ વિનાનું નહીં. પછી હવે મારાને પગે અડીને સોગન ખાધા અને કહ્યું કે અમે તમે કહો એમ જ કરશું. આ રીતે બધું વિચારતા એક વાત નક્કી થઈ ગઈ કે ધર્મે સહિત ભક્તિ કરવાથી જીવનું કલ્યાણ થાય છે. સદગ્રંથોમાં સધર્મમાં ભક્તિ કરવાના આ બધા પ્રમાણો તમારી આગળ ગાયા. હવે જો વાત સાંભળો, અમુક ભજનિકો આખી રાત ભજન કરે, આરે મારા વીરા રે સંગ ન કરીએ, નીચનો નીચપણું તો નીચે નરકે લઈ જાય, એવા ભજનો જ ગાય. પણ હવારે ઉઠીને કોકનું ખાતર પાડે તો એ ભજનનો અર્થ શું ભાઈ? ન કરવાનો ધંધો કરે. એક ભાઈ જાત્રાએ જઈ આવ્યા, પછી આવ્યા ત્યારે ગામમાં ખાઈ એનું હામયું કર્યું, બીજે દિવસે કોકનું બૈરું લઈને ભાગી ગયો. બોલો, આવી તો બધી બહુ વાતો છે, કાંઈ એનું માપ જ નથી. અહીં દાખલા કહીએ થવાર પડે, માટે આપણે તો સાર સાર લઈને આગળ વધીએ. ત્રિભુવન વ્યાસ એવું કહે છે કે ભક્તિની ઓથે સદાચારરૂપ ધર્મ લોપો નહીં, ભક્તિ કે સેવામાં પ્રવર્તતા. કેટલાક મનુષ્યો બહુધા પ્રેમ કે મહિમાની ઓછ લઈ પોતાની આસક્તિને પોષવા માટે સદાચાર તરફ દુર્લક્ષ્ય સેવે છે, પછી નિયમો તજીન સેવામાં પ્રવર્તે છે. એવી સેવા વિશુદ્ધ કર્તવ્યથી વિમુખ બને છે અને મનુષ્યને ભક્તિથી ભ્રષ્ટ કરે છે. માટે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય અને શૌચાદિક સામાન્ય ધર્મો છે, તેનો ક્યારેય લોપ કરવો નહીં. સેવા ભક્તિ પણ સદાચાર રૂપી ધર્મને સાચવીને જ કરવી. દાખલા તરીકે પ્રસાદનો મહિમા સમજી એકાદશી ન કરવી, આ બહુ મોટી ભૂલ છે. ભગવાનના નામનો મહિમા લઈ પાપથી ન ડરવું, આ મોટી ભૂલ છે. ભગવાનને અન્નકૂટ ધરવાનો મહિમા રાખી રાખી બજારમાંથી ગમે તેવી તૈયાર વાનગીઓ લાવી અશુદ્ધ વાનગીઓ ભગવાનના મંદિરમાં ભગવાન મારે ખડકીને કહો જમો પ્રભુ, આ મોટું ડિંડક છે, અધર્મ છે. એવું ભગવાન જમતા જ નથી. બાજારું બધું અનિતિથી ધન કમાય, ગમે એના ગળા કરીને રૂપિયા ભેગા કરે, પછી ઉત્સવ સમયમાં અમે યજમાન, અમારું નામ લ્યો ને બારે બારે સ્ટેજમાં બોલાવો, સાફા બાંધો ને આરતી અમે કરીએ. આવી જે સેવા ભક્તિનું દાન છે તે પણ અયોગ્ય છે, યોગ્ય નથી, આ બધું ખોટું છે. હવે વાલા ભક્તો, ધર્મે સહિત ભક્તિ કરજો એવી જે આજ્ઞા તેને આપણે પાળીએ તો આપણને શું શું લાભ થાય ને શું ફાયદા થાય એ તમારી આગળ વાંચું છું. પહેલું તો એ, ભક્તિ સિદ્ધ્યતિ ધર્મે, ભક્તિ ધર્મથી સિદ્ધ થાય છે, અધર્મથી ક્યારેય નહીં. ભક્તિ એટલે નવધા કરાતી આરાધના કે ભગવાનમાં પરાપ્રેમ, આને ભક્તિ કહેવાય. તે પ્રેમ સિદ્ધિ માટે, યાને કે ભક્તિ સિદ્ધિ માટે નવ પ્રકારે આપણે ભગવાનને ભજવાના હોય છે, એને સાધન ભક્તિ કહેવાય છે. તે સાધન ભક્તિ જો ધર્મે સહિત કરીએ તો ભગવાનમાં પરાપ્રેમ રૂપ સાધ્ય ભક્તિ આપણને પ્રાપ્ત થાય, થાય ને થાય. ધર્મ સહિત કરાયેલી ભક્તિ પુષ્ટ બને છે એવમ ફલપ્રદ બને છે. આ વાત સત્સંગી જીવના દ્વિતીય પ્રકરણના અધ્યાય 10માં મયારામ ભટ્ટના પ્રશ્નના જવાબમાં મહારાજે કરી છે. અધર્મ સર્ગસ્ય વિવર્જનેન ધર્માન્વયસ્યેવ સમાશ્રયેણ સંપોષ્ય ભક્તિમ ભુવિ વર્ધયંતિ યે તે લભંતે સુખમિષ્ઠિપતમ વૈ. અર્થાત અધર્મ સર્ગનો ત્યાગ કરો, ધર્મ સર્ગને જીવનમાં અપનાવી લો તો જ તમારી ભક્તિ પોષણ પામે છે, વધે છે અને અંતે ઈપ્સિત ફળને આપનારી થાય છે. મયારામ ભટ્ટે પૂછ્યું કે ભક્તિ ક્યારેક ક્યારેક સફળ કેમ નથી થતી? મહારાજ કે સફળ ક્યાંથી થાય? અધર્મ કરીએ છીએ એટલે ભક્તિ બળી જાય છે. સત્સંગી જીવનના તૃતીય પ્રકરણમાં બહુ મોટો અન્નકૂટ ઉત્સવ થયો, અન્નકૂટ ઉત્સવ અને પછી પ્રબોધની ઉત્સવ પણ કર્યો અને અંતે બહેનો અત્યારે જે ઓરડા છે જ્યાં વાસુદેવ નારાયણની મૂર્તિ પહેલા હતી, એ ઓરડાના બાજુના ઓરડામાં ભજન કરતા હતા. અને એ વખતે ભક્તિ માતાએ દર્શન દીધા અને બહેનોને કહ્યું કે તમે સેવા બહુ કરી એટલે હું પસંદ થઈ છું, મારા થકી વર માગો. ત્યારે બહેનોએ કહ્યું કે તમે અમારી સાથે સદાય રહ્યો. તરત જ ભક્તિ માતાએ જવાબ આપ્યો, યત્ર ધર્મો વસે તત્ર વાસો ભવતી મે ધ્રુવમ. બહેનો, તમે મને એમ કહો છો કે અહીં રહ્યો અમારી હારે, પણ જ્યાં ધર્મ નિયમ હશે ત્યાં જ હું ભક્તિ રહું છું. યતશ્ચાપસરે ધર્મ તતો ગચ્છામી તત્ક્ષણમ. જ્યાંથી ધર્મ જાય ત્યાંથી હું ભક્તિ તરત જ જતી રહું છું. આ એક રૂપક છે, બહુ મોટી આમાં ગંભીર વાત કરી છે. બહેનો કહે છે એવું કેમ? ત્યારે ભક્તિ માતાએ કહ્યું, પ્રતિવ્રતાય મમ વય પ્રતિજ્ઞે શાસ્તિ યોષિતઃ નાહમ જહામિ તમ સ્નિગ્ધમ સ્નિગ્ધામ મામ ન જહાતિ સહ. હે બહેનો, હું પતિવ્રતા નારી છું, મારી આ પ્રતિજ્ઞા છે કે મારે હંમેશા મારા પતિની સાથે રહેવું. મને મારો પતિ બહુ પ્રિય છે, એને હું ક્યારેય છોડીને જતી નથી. એવી જ રીતે મારા પતિને હું વાલી છું. સ્નિગ્ધામ મામ ન જહાતી સહ, મને એ ક્યારેય છોડતા નથી. અમે હોઈએ બે હારે હોઈએ, અને ન હોઈએ તો એકેય ન હોઈએ. આ સિદ્ધાંત પ્રાપ્ત થયો. જો ધર્મ હોય તો ભક્તિ હોય, જો ભક્તિ હોય તો ધર્મ હોય. એકલી ભક્તિ જીવતી નથી ને એકલો ધર્મ એ રહેતો નથી. ધર્મ અને ભક્તિ, આજ્ઞાન ઉપાસના બે સાથે જ હોય તો જ એમાંથી ઘનશ્યામ પ્રગટ થાય, બાકી મોક્ષ ન થાય. આ સૈદ્ધાંતિક બાબત છે, હવે ધ્યાનમાં લેજો. ટૂંકમાં મારી દ્રષ્ટિએ કહું તો 11 ફાયદા ધર્મે સહિત ભક્તિ કરવાના છે. એકલા ધર્મ પાળવામાં ફાયદા નથી ને એકલી ભક્તિ કરવામાં ફાયદા નથી, બે ચવાઈ જાય. પણ ધર્મ સાથે ભક્તિ કરી તો 11 ફાયદા સાંભળો. 1, ભગવાનમાં રોજ રોજ પ્રેમ વધે, રોજ રોજ પ્રીતિ વધતી જ જાય, અને સંતો ભક્તોમાં હેત અને આત્મીયતા રોજ રોજ દિન પ્રતિદિન વધે, જો ધર્મ નિયમ વાળી ભક્તિ આજ્ઞા ઉપાસના કરીએ તો. પછી 3 ફાયદો, પરસ્પર એકબીજાને ખૂબ વાલા લાગીએ, ખૂબ દિવ્ય લાગીએ, ખૂબ મહિમા થાય, બધા મુક્ત મનાય, દિવ્ય પણ પ્રગટે. ધર્મ નિયમ જ્યાં પાળીને ભક્તિ કરાય છે ત્યાં એકબીજામાં મુક્ત ભાવના થઈ શકે છે, દિવ્ય ભાવના થઈ શકે છે, ભગવાન ધારી શકાય છે. 4 ફાયદો, વિષયાદિકમાંથી પ્રીતિ ટળી જાય છે. ધર્મ નિયમ વાળી ભક્તિ કરવાથી વિષયાદિકની વાસના રહેતી જ નથી. ધર્મ તોડીને ભક્તિ કરીએ છીએ એટલે વાસના નથી ટળતી. ભગવાન સ્વામિનારાયણે વચનામત ગઢડા મધ્યના હોળમાં હાવ ચોખ્ખી વાત કરી નાખી કે ભલે બિલકુલ વૈરાગ ન હોય પણ જો નિયમને દ્રઢ કરીને પાળે તો વૈરાગ વાળા કરતાય પણ નિયમ વાળાને વધારે વિષય જીતાય છે. આ છે ધર્મ નિયમની તાકાત. નિયમ પાળવાથી વૈરાગ વાળા કરતાય વધારે વિષયો ઉપર જીત મળે છે. અને જે ભક્ત વિષયો ઉપર જીત નથી મેળવી શકે એને નિયમ પાળ્યા નથી, એટલે વિષય ઉપર જીત નથી થઈ, તો ભક્તિ સિદ્ધ કેવી રીતે થાય? 5મું કારણ, ટૂંક સમયમાં જ ભજન સેવા કરવાથી નિર્વાસનિક અને બળિયા થઈ જવાય છે. ધર્મ નિયમ પાળીને કરીએ તો તેથી આત્મામાં સંતોષ થાય છે, બળિયા થઈ જઈએ એટલે. 6ઠું કારણ, એટલે કે 6ઠો ફાયદો, સત્સંગમાં અને સંસારમાં આબરૂ વધે છે, પ્રતિષ્ઠા વધે છે ધર્મ નિયમ વાળી ભક્તિ કરનારાની. 7મો ફાયદો, ક્યારેય ભક્તિથી ભ્રષ્ટ થવાતું નથી ધર્મ નિયમ પાળીને ભક્તિ કરીએ તો. 8મો ફાયદો, ભગવાન મળતા જન્મ સફળ થઈ જાય છે, અવશ્ય ભગવાન મળે છે. અને 9મો ફાયદો, મહારાજને આપણામાં ખૂબ હેત થાય છે. બોલો, ભગવાનમાં આપણને હેત હોય એ તો એટલે હોય કે ભગવાન આપણી રક્ષા કરે, આપણને મદદ કરે, આપણું ભલું કરે, એટલે ભગવાનમાં આપણને હેત હોય. પણ ભગવાનને આપણા હેત શેને લઈને થાય? કિલો શકરિયા દી એટલે લક્ષ્મીના બ્રહ્માંડોના બધાના એ ધણી છે, એમાંથી વળી એનું દીધેલું કંઈક એને દઈએ એટલે એને કંઈ બહુ રાજીપો ન થઈ જાય. પણ ભગવાનને આપણા ઉપર હેત ત્યારે થાય છે જ્યારે આપણે ભગવાનની આજ્ઞા પાળીએ છીએ, એના વચનમાં રહીએ છીએ, ત્યારે એને આપણે બહુ વાલા લાગીએ છીએ, અને પછી જ ભગવાન મળે છે. વાલા ભક્તો, 10મો ફાયદો, સંતો ભક્તોનો પણ ખૂબ રાજીપો થાય છે ધર્મ નિયમ વાળી ભક્તિ કરવાથી. જગતના માણસોને પણ બહુ ગમે છે અને તેને ગુણ આવે છે, જો ધર્મ નિયમ પાળીને ભક્તિ કરતા હોઈએ તો જગતના માણસો પણ આભા થઈ જાય છે કે તમારી નીતિમત્તા, પ્રમાણિકતા, તમારું ચારિત્ર, તમારું જીવન, ધન્યવાદ, તમે સાચા સત્સંગી છો. એને આપણો ગુણ આવે સાધુનો કે હરિભગતનો, એટલે એના બધા પાપ બળી જાય છે અને એને તરત સત્સંગ થાય છે અને એનું પણ કલ્યાણ થઈ જાય છે. આ ફાયદો સધર્મ ભક્તિ કરવામ છે. અને ધર્મ વિનાની ભક્તિ કરતો હોય એને તો બધા પાખંડી માને, ઉલટાનો અભાવ લે, બે ચાર કંઠી તોડીને વ્યા જાય, ક્યાંય બધા આવા જ લાગે છે. આ મોટું નુકસાન છે. હવે છેલ્લે આ શ્લોકનો થોડો પ્રાસંગિક વિવેક કહી દો. વિશેષ સતાનંદ સ્વામીએ એવું લખ્યું, ભગવન મંદિરે ભગવત સમીપે વા સ્થિત્વાપી સર્વમ વિષ્ણુમયમ જગત ઇતિ વાક્યને યોશિન મુખ નિરક્ષણ પરિહાસાદ્યપિ ન કર્તવ્યમ. ઘણા માણસો આવું કરતા હશે એટલે સ્વામી આ લખી નાખ્યું કે ભગવાનના મંદિરમાં ભગવાનને સમીપે ગભારામાં કોઈ પૂજારીઓ સેવા બુવા કરતા હોય, અથવા તો ભગવાનને મંદિરે પડખે ઊભા રહીને બધું જગત ભગવાનમય છે આવું માનીને સ્ત્રીઓના મુખ નિરખવા અથવા એની મશ્કરી હાંસી વગેરે કરવી અને ત્યાં ઠઠ્ઠા તાળા કરવા, આવું ન કરવું કે છે. સર્વમ વિષ્ણુમયમ જગત, જગત ભગવાનમય છે માટે ભોગવો, આવું બાનું લઈને પાપાચાર ન કરવાનું. હરિત ઋષિ એવું કહે છે કે શ્રી વિષ્ણુર મંદિરે સ્થિતવા સેવાયામ તસ્યવા ક્વચિત મુદા એ સ્ત્રી નિરક્ષણ તે યોની કીટા ભવંતી તે. શ્રી વિષ્ણુ ભગવાનના મંદિરમાં ગભારામાં સેવામાં ઊભા રહીને જે લોકો ક્યારેક રસપૂર્વક સ્ત્રીઓને જોઈ રહે છે તે સ્ત્રી યોનીમાં કીડા બને છે. પૂજારી થવું, ઠાકોરજીની સેવામાં રહેવું એટલે પછી ભગવાનમાં જ મન રહેવું જોઈએ. પછી ત્યાં દર્શનાર્થે આવેલા બહેનોની જ ધ્યાન ભક્તિ થયા કરે તો આ ફળ મળે. વાલા ભક્તો, હવે આ આજ્ઞાને લગતી અમુક બાબત છે એ આપણા ધ્યાન ઉપર લાવું છું. સ્વામી સતાનંદજીએ જ લખી છે, કિંચ કરીને શ્રી કૃષ્ણ પ્રાદુર્ભાવો ધર્મ સ્થાપનાર્થમ એવેતી તદ વિરુદ્ધ આચરણમ ન ભગવત પ્રીતિ જનન મિત્યવે ધ્યેયમ. સ્વામી કહે છે કે ભલા માણસો, થોડુંક તો વિચારો કે ભગવાનના આ ધરતી ઉપર જે અવતારો થાય છે તે ધર્મના સ્થાપન અર્થે થાય છે, એ જ ભગવાનના આશ્રિત થઈને આપણે ધર્મનું ઉત્થાપન કર્યા કરીએ, આ ક્યાંનો ન્યાય મારા ભાઈ? આ શું ભગવાનને રાજી કરવાનું સાધન કહેવાય? એની ભક્તિ કહેવાય? આવો ટોન માર્યો સતાનંદ સ્વામીએ. હલે ભગવાન ધર્મ સ્થાપવા આવે છે, તમે એને આશ્રિત થઈને ભક્તિને બારને ધર્મ ઉત્થાપો છો? જો ગીતામાં લખ્યું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. અર્જુન, જ્યારે ધર્મ નાશ થાય ત્યારે હું આવું છું, ધર્મ સ્થાપું છું. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. સાધુની રક્ષા કરવા, દુષ્કૃતિઓનો નાશ કરવા, ધર્મ સ્થાપવા હું યુગ યુગમાં આવું છું. તો આપણે ભગવાન જે હેતુ માટે આવે છે એ હેતુ ધ્યાનમાં લઈને ધર્મમાં રહેવું જોઈએ. ભાગવતમાં બહુ જગ્યાએ કીધું છે આવું, રામાયણમાં પણ છે, જબ જબ હોય ધર્મ કી હાની બાઢહી અધમ અસુર અભિમાની તબ તબ ધરી પ્રભુ વિવિધ શરીરા હરહી કૃપા નિધિ સજ્જન પીરા. વળી ભગવાન સ્વામિનારાયણે હરિલીલા મૃતમાં આચાર્યોને ઉદ્દેશીને બહુ સરસ વાત કરી, જે ધર્મ પાળે જન તે અમારો, પાપીથી હું દૂર સદા થનારો. હે આચાર્યો, તમને મેં મારી ગાદીએ બેહાડ્યા છે પણ બરાબર સાંભળી લો, જે ધર્મ પાળે છે એ જ અમારા વંશનો, અમારો દીકરો, અમારો આચાર્ય, અમારો સત્સંગી છે, બાકી બધા બારા વિમુખ છે. પાપીથી તો હું દૂર જ થનારો છું. સગો અમારે નહીં કોઈ કાળે, ભલે ને બધા અમારું કુળને, અમારો હગો ને, અમારા દીકરાને પરિવાર કહેતા હોય પણ હું તમને કહું છું, અમારો કોઈ હગો નથી, અમારું કોઈ કુળ નથી, અમે બધાના બાપ પૂર્ણ પુરુષો તો છીએ, પરંતુ આ લોકમાં કોઈ જ્ઞાતિમાં જન્મ્યા એટલે અમારું કુળ ને અમારો હગો કહેવાય, પરંતુ હગો નહીં અમારે કોઈ કાળે, સગો ગણું જે શુભ ધર્મ પાળે. હગો હું એને જ માનું છું જે શુભ ધર્મનું પાલન કરે છે. ધર્મ પોતે જ પિતા અમારા, ત્યાંના જ શત્રુજન જે થનારા, તે સાથ હું કેમ કરું જ પ્રીત, પ્રીતિ કરે તે કુપુત્ર રીત. અરે અમારા બાપ ધર્મદેવ છે, એના જ જે દીકરાને વંશ થઈને જે અધર્મ કરે એ તો મારા શત્રુ છે, એની સાથે હું પ્રીતિ કેવી રીતે કરું? અને કરું તો હું પુત્ર છે એનો કુપુત્ર ગણાવ. ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ જ્યારે સંતોએ કરી છે ત્યારે એવું કીધું છે, ધર્મ પ્રિયમ ધર્મ ભુવમ ધર્મસ્તમ ધર્મ પોષકમ ધર્મારી ધ્વાંત તરણીમ શ્રી કૃષ્ણમ પ્રણમામ્યહમ. ભગવાનને ધર્મ પ્રિય છે, ધર્મને ભગવાન પ્રિય છે, ભગવાન ધર્મના દીકરા છે, ભગવાન પોતે ધર્મમાં રહ્યા છે, ભગવાન પોતે ધર્મનું પોષણ કરે છે. અરે ધર્મના દુશ્મનોનો નાશ કરનાર પ્રભુ એક મોટા જબર સૂર્ય છે, ધર્મરૂપી અંધારાનો નાશ કરનાર એવા ધર્મપુત્રને હું પ્રણામ કરું છું. અને હરિલા મૃતમાં એક આ અદ્ભુત પુષ્પિત આગ્રા વ્રતનો છંદ છે, ગાયા જેવો.
ધર્મ વરમ ધર્મ નો દુલાર, ધર્મ પ્રવર્તક ધર્મ પાળનાર, ધર્મ વરમ ધર્મ નો દુલાર, ધર્મ પ્રવર્તક ધર્મ પાળનાર, ધર્મ ધુર ધરિ ધરા પ્રદેશ, ધર્મ પુરે વિચર્યા અહો હરેશ,
ધર્મ ધુર ધરિ ધરા પ્રદેશ,
ધર્મ પુરે વિચર્યા અહો હરેશ, ધર્મ પુરે વિચર્યા અહો હરેશ,
ધર્મ પુરે વિચર્યા અહો હરેશ.
ધ ધ લગાડી દીધું ને બધું, ધર્મ વરમ ધર્મ નો દુલારો, ધર્મ પ્રવર્તક ધર્મ પાળનારો, ધર્મ ધુર ધરી ધરા પ્રદેશ, ધર્મ પૂરે વિચર્યા અહો ધરેશ. આ બધી કડીઓ શ્લોકો આપણને ઘણું બધું કેશ જો સમજવું હોય તો. વાલા ભક્તો, શિક્ષાપત્રીના 39માં શ્લોકની પહેલી આજ્ઞા આપણે સમજ્યા, બીજી આજ્ઞા આવતી રવિ સભામાં સમજશું, પણ અંતે શ્લોક ગાન કરી લઈએ.
ધર્મેણ રહિતા કૃષ્ણ, ધર્મેણ રહિતા કૃષ્ણ, ભક્તિ કાર્યાન સર્વથા,
ભક્તિ કાર્યાન સર્વથા,
અગ્ન નિંદા ભયાન નૈવ્ય,
ત્યાજ્યં
શ્રી કૃષ્ણ સેવનમ,
ત્યાજ્યં શ્રી કૃષ્ણ સેવનમ,
ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ કાર્યાન સર્વથા.
વાલા ભક્તો, આવતી રવિ સભામાં અગ્ન નિંદા ભયાન નૈવે ત્યાજ્યં શ્રી કૃષ્ણ સેવનમ, અજ્ઞાની લોકોની નિંદાના ભયથી ભગવાનની સેવા ભક્તિનો ત્યાગ ન કરવો એના વિશે આપણે ચર્ચા કરશું. હવે આપણા આ કાર્યક્રમમાં સંતો આવ્યા છે, એમના ટૂંકા ટૂંકા આશીર્વાદ આપણે લઈ લઈએ. આ સંતોને આપણે આદર આપશું, એમની અમૃતવાણીનો લાભ લેશું. સહજાનંદ સ્વામી મહારાજ
ની જય.
88,000 ઋષિઓની સભામાં અવધૂત ના વેશે જે સુખદેવજી, એક તાર એક ધાર ભગવાન નારાયણના લીલા ચરિત્રોનું વર્ણન કરતા હતા એની અત્યારે આ ઝાંખે જોઈ શકાણે. ધન્યવાદ, ધન્ય હજો આવા સંતને અને આવા શ્રોતાને. પૂજ્ય અમારા દાદા ગુરુ, આ જ્ઞાન સ્વામીનો ઋણી એટલા માટે છો, એમ અમે અમારા દાદા ગુરુને નહોતા ઓળખ્યા. ઓળખનાર સ્વામી જ્ઞાન જીવન એટલે અમે એના આજીવંત ઋણી છે. સંત હૃદય, સંત જ્યારે રાજે થાય, તમે બહુ રાજે થાવ તો ધનવાન હોય તો 5,000 રૂપિયા આપો, 10,000 આપો કે 2,000 આપો, સંત રાજે થાય તો શું આપે? તો ભગવાન તો એ લઈને બેઠા હતા, તે મને વાત કરે કે મારે એક પ્રસાદ એને વસ્તુ દેવી છે. મને કે મેં તમને પૂજામાં પેટી આપી છે, એ હું જ્યારે ગરડા કથા કરીને એ કથામાં મને પેટી આપેલી રાજીપે. એ કથા ઘણી લાંબી છે પણ બહુ મોડું થઈ ગયું છે, દફો વિઘા તો નહીં પીવે. પણ એ પેટી આપવાની ઈચ્છા આ જ્ઞાન સ્વામીના મેં આ કાઢે મેં ઘરના છોકરા ઘંટી સાધન પારકાનો આટો કે જિંદગી એમ ન લુગડો ગાય એમ ગાણા ને જ્ઞાન સ્વામીને તમે થોડોક તો વિચાર કરો. જ્ઞાન સ્વામી એટલું બધું હું તમને આપી દીધું છે કારણ કે એના પ્રત્યે ભાવ નહોતો. જ્ઞાન સ્વામીને ઓળખ્યા નહોતા. આ તત્વ કોણ છે, આ મૂર્તિ કોણ છે, આનામાં આ શું વસ્તુ છે મેં ઓળખ્યા નહોતા. હવે આટલું કરવા અને નિષ્ઠુર હૃદય કહેવાય, આટલું કરવા છતાંય મેં એને કાંઈ મચક આપી નહીં તો વયા ગયા. દેવ સ્વામી વયા ગયા. હવે આ બે સંતો વયા ગયા પછી થી જ્ઞાન સ્વામીએ જેમ અહીંયા દાદા ગુરુ માટેની પારણ ટાવન હોલમાં રાખે મોતીબાગમાં, એવી દેવ સ્વામીની સ્મૃતિમાં અહીંયા સરદારનગર રાખી અને એક મદ્રાસ, કારણ કે મદ્રાસ બહુ રહેલા ને એટલે મદ્રાસ દેવ સ્વામીની સ્મૃતિમાં આ એક પારણ એમને રાખેલું. હવે એ સુરેશ ભટ્ટ વિષ્ણુને ફોન કર્યો કે દેવનંદન સ્વામી નહીં આવે તો અમે પાંચ જણા અહીંયા તેડવા માટે આવી છે, ખંભે ઊંચકીને લઈ જવું માટે વિચાર કરો અમારા માટે. એટલે વિષ્ણુએ કીધું આટલો બધો અત્યાગ્રહ હોય તો તમે રાજી થાઓ. મેં કીધું તું આવસ મારે યારે, મને ખાતરી હતી એ નહીં આવે એટલે મારું બચી જાય. ભાઈ કે હું હાલો તાવું તમારે યારે. એટલે એ આવ્યો મદ્રાસ ગયા, જ્ઞાન સ્વામીનો જ્ઞાન યોગ સાંભળ્યો. હવે સમાપ્તિને એક જ દિવસની વાર હતી અને આ અમારા દાદા સ્વપ્નમાં આવ્યા. એટલે હું પૂજા કરતો હતો, પૂજા કરતો હતો, મારે તુલસી ચડાવવાનો નિયમ હતો એટલે હું તુલસી ચડાવતો હતો, પૂજા કરતો હતો. એમાં દાદા ધીમે પગે આવે અને પેટી ઉઠાવી લીધી. મેં કીધું દાદા કેમ, એ બાણાની બહાર નીકળ્યા ત્યાં બીજા રૂમની અંદર આ જ્ઞાન સ્વામી બેઠેલા, એ પેટી જ્ઞાન સ્વામીને આપી. મેં કીધું દર્શન કરવા આપી હશે. પછીથી પાંચ જ મિનિટમાં જ્યારે આંખમાં ઊંઘ જતી રહી ત્યારે મને અહોભાવ જાગ્યો. મેં કીધું આ એમનો જે હયાતનો સંકલ્પ અને આ સપનામાં આ વાત એણે આવે અને આ કાર્ય કર્યું એટલે આ સુપાત્ર દાનમ ભવેત ધનાઢ્યમ, સુપાત્રમાં સુપાત્ર સંત. અને એને એ દાદા ગુરુનો વારસો જો મળતો હોય તો એથી કોઈ ખોટું નથી. એટલે મેં મદ્રાસની અંદર એ પેટી જ્ઞાન સ્વામીના કર કમલોમાં મૂકી. વાલા ભગવત ભક્તો, જ્ઞાન સ્વામી માટેનું જેટલું બોલું એટલું ઓછું છે. જ્ઞાન સ્વામીને બીજું તો હું કાંઈ કહી શકતો નથી, પણ એ કદાચ જો મારા ઉપર એની ઓછા વધતી થોડી ઘણી પણ પ્રસન્નતા હોય તો એ કે એમ ભગવાન સ્વામિનારાયણ પરમાત્મા કરે છે, એના ટાંટીએ સ્વામિનારાયણ હાલે છે, એના હાથે સ્વામિનારાયણ કામ કરે છે, એને મોઢે સ્વામિનારાયણ બોલે છે, એને પેટે સ્વામિનારાયણ ખાય છે, તો મને એવી ખાતરી થઈ છે તો મારા વતી ભગવાનને પ્રાર્થના કરે, મારા જાણે જાણે થયેલા ગુનાને માફ કરે અને મને અક્ષરગમન કરાવી દે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.